Krishna Hare Krishna 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 Hare 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 Ram Hare Ram 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 Hare Hare
Hare Krishna 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 Hare 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 Ram Hare Ram 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 Hare Hare
Hare Krishna Hare Krishna 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 Hare Hare Ram Hare Ram 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 Hare Hare
Hare Krishna Hare Krishna 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 Hare 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 Ram Hare Ram 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 Hare Hare
Jaya Radha Damodar Radha Damodar Radha Damodar Radhe
Radha Damodar Radha Damodar Radha Damodar Radhe
Jaya Radha Shyam Sundar Radha Shyam Sundar Radha Shyam Sundar Radhe
Jaya Radha Shyam Sundar Radha Shyam Sundar Radha Shyam Sundar Radhe
Jaya Krishna Balaram Krishna Balaram Krishna Balaram Jaya Krishna Balaram
Jaya Krishna Balaram Krishna Balaram Krishna Balaram Jaya Krishna Balaram
Jaya Gauranitai 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 Jaya Gauranitai
Jaya Gauranitai Gauranitai Jaya Gauranitai
Jaya Jaya Prabhupad 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 Prabhupad
Jaya Jaya Prabhupad 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 Prabhupad
Nitai Gaur Hari Bol Hari Bol Hari Bol Hari Bol
Nitai Gaur Hari Bol Hari Bol Hari Bol Hari Bol
Bhona Mangala Hari Naam Sankirtan Ki Srila Prabhupada ki Nitai Gaur Premanande Harpur Gauram Karunavataram Sansar Saram Bhujagendra Haram Sada Vasantam Hridaya Arvinde Bhavam Bhavani Sahitam Namah यस्य कदापि वसना चलखेलनोऽथ धन्याति धन्य पवने न कृतार्थ योगींद्र दुर्गमगति मधुसूदनोऽपि भटस्य पत्रस्य पुटे शयानम् बालं मुकुन्द मनसा स्मरामि बालं मुकुन्द मनसा स्मरामि नानाशास्त्रविचारणैकनिपुणो सद्धर्मसंस्था कारिणो त्रिभुवने मान्यो शरण्याकरो राधा कृष्ण पदारविन्द भजने नन्दे सनातनोरघुयुगो श्रीजीवगोपालको श्रीजीवगोपालको
हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 भगवते वासुदेवाय
ओ
भगवते वासुदेवाय नमो भगवते वासुदेवाय
ॐ नमो भगवते वासुदेवाय
हरे कृष्णा अंतर्राष्ट्रीय कृष्ण भावनामृत संघ अने लखाणी परिवार वती आप सर्व कथा प्रेमी भगवत प्रेमी भक्तों नु हार्दिक स्वागत छे। आजे આજથી ત્રણ દિવસ માટે આપણે અહીંયા ભગવત કથા સુખદેવજીના શબ્દો ઉપર સુતજીના શબ્દો ઉપર ચર્ચા કરવાનો પ્રયાસ કરશું। શુદ્ધ ભક્તિ અને શુદ્ધ ભાગવત જેની આ કળિયુગમાં જરૂરી છે અને ડિમાન્ડ છે। પરમ સૌભાગ્ય છે આપણા સૌનો કે શિલ પ્રભુપાદજીની કૃપાથી આ જગતમાં શુદ્ધ હરિકથા જેને શ્રવણ કરવાનો આપણને લાભ મળે છે। એટલા માટે કથાનો પ્રારંભ કરતા પૂર્વ શ્રીલ પ્રભુપાદજીના ચરણોમાં વંદન પ્રણામ પ્રાર્થના સાથે એમને નિવેદન કરીએ કે શ્રીલ પ્રભુપાદજી આપણને એવી શક્તિ આપે કે જેનાથી આ ભાગવતના ગુહ્ય તત્વને આપણે સમજી શકીએ। કારણ કે ચૈતન્ય ચરિતામૃત કહે છે ભાગવત પડ જાર ભાગવતેર સ્થાને, ભાગવતને સમજવા માટે એક શુદ્ધ ભક્તની કૃપા હોવી જરૂરી છે। અને જેટલા લોકો ઇસ્કોન સાથે જોડાયેલા છે એની ઉપર તો સ્વાભાવિક પ્રભુપાદજીની કૃપા છે, પણ ઘણીવાર ભક્તોને એવું લાગે કે આપણી ઉપર કૃપા નથી। ક્યારેક ક્યારેક કૃપાને સમજવામાં અને કૃપાને પ્રાપ્ત કરવામાં આપણે ફેલ જતા હોઈએ છીએ। કૃપા મળે છે પણ આપણે જો એનો સ્વીકાર ન કરીએ તો એ કૃપા એ કોઈ લાભ ન કરીએ। કે પ્રભુપાદજી જેવા સંતો અને આચાર્યો હંમેશા માટે આ બદ્ધ જીવ આ ભૌતિક જગતથી બહાર નીકળે એના પ્રયાસમાં લાગેલા હોય છે, પણ ક્યારેક ક્યારેક એવા મહાન ભક્તોના પ્રયાસ આપણા મનની અંદર શંકા જન્માવે છે, સંશયને જન્મ આપે છે। ભક્તિ અને ભાગવતમાં ઉઠેલો સંશય જીવની ભક્તિ લતાનો નાશ કરી દે છે, અને એટલા માટે એ ભક્તિ આગળ નથી વધતી। જે લેવલ સુધી વ્યક્તિ ગયો હોય એ લેવલ પછી અટકી જાય, કારણ કે કૃપા અટકે એટલે પ્રોગ્રેસ અટકે। પણ જે વ્યક્તિ વાસ્તવમાં ગુરુ સાધુ શાસ્ત્ર અને ભગવાનને આશ્રિત છે એની કૃપા કોઈ દિવસ અટકતી નથી। એની ભક્તિ લતા ચૈતન્ય મહાપ્રભુ કહે છે, બ્રહ્માંડના કવરોને ભેદી અને ગોલોકની અંદર કૃષ્ણના ચરણ કમળો સુધી જાય છે. એટલા માટે ભક્તિની અંદર સૌથી પહેલા જે વસ્તુ જરૂરી છે એ કૃપા છે, અને કૃપા જેને પ્રાપ્ત થાય એને ભગવાનના પ્રેમની પ્રાપ્તિ થાય છે. તો શિલ પ્રભુપાદજીના તો અનેક ઉપકારો છે આ જગત ઉપર, આખું જગત મળી નહીં તે પ્રભુપાદજીના ઉપકારોને એના ઋણને ચૂકવી ન શકે, પણ છતાં એ શિલ પ્રભુપાદજીની પરંપરામાં ભગવત કથા અને કીર્તન દ્વારા પ્રભુપાદજીની ઈચ્છાને પૂર્ણ કરવાનો એક નાનો એવો પ્રયાસ ઈ તે આપણને કૃપાના પાત્ર બનાવે છે, અને પરમ સૌભાગ્ય રહ્યું છે અમારું કે ઈ જ પ્રભુપાદજીના શિષ્ય પરમ પૂજ્ય રાધા ગોવિંદ ગોસ્વામી મહારાજ કે જેમની કૃપાથી આ વ્યાસપીઠ ઉપર બેસવાનું અને ભાગવત જેવા અતિ ગુહ્ય શાસ્ત્રને બોલવાનું સાહસ અમારી જેવા એક તુચ્છ જીવની અંદર પ્રકટ થાય એ ગુરુની કૃપા વગર સંભવ નથી. એટલા માટે શ્રીપાદ શ્રીધર સ્વામી એમના મંગલાચરણમાં કહે છે, મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત કૃપા તમહમ વંદે શ્રી ગુરુ દિન તારીણમ. ગુરુ કૃપા અસંભવ કાર્યને તે સંભવમાં પરિવર્તિત કરે છે, આ કૃપા છે. એવા પરમ પૂજ્ય ગુરુ મહારાજના ચરણોમાં પ્રણામ કરી અને આજનો જે વિષય જેનાથી તમે પરિચિત છો, શ્રી ભીષ્મ સ્તુતિ, આ સ્તુતિ શ્રીમદ ભાગવતનું એક આભૂષણ છે. બે સ્તુતિઓ શ્રીમદ ભાગવતમાં અતિ અદ્ભુત છે, એક કુંતી સ્તુતિ અને એક ભીષ્મ સ્તુતિ. એમાંય તે લોકો ભીષ્મ સ્તુતિને વધારે પસંદ કરે છે. શું કામ? કારણ કે જે વ્યક્તિ સ્તુતિને સાંભળે છે એ વ્યક્તિને એ સ્તુતિમાં એટલો આનંદ આવે છે, કેવલ શબ્દનું શ્રવણ કરીને જેટલા લોકો અહીં બેઠા છે અને એમાં જેને ખબર છે કે ભાગવતની અંદર આવી એક સ્તુતિ છે, જેણે ભીષ્મ સ્તુતિનું પહેલા ખાલી શ્લોકોનું તે શ્રવણ કર્યું છે ઈ તે આ ભીષ્મ સ્તુતિના દીવાના છે, અને એવા જ ઘણા દીવાનાઓ આજ તમારી વચ્ચે બેઠા છે. ભલે અર્થ નથી ખબર, શ્લોક શું કહે છે એ ખબર નથી, પણ એ સંસ્કૃત શબ્દો કેવલ કાનમાં જાય છે તોય લોકોને એટલો આનંદ આવે છે. એ ભક્તોને પૂછો કે આ શ્લોકનો અર્થ એ નથી ખબર, ગાવામાં આનંદ છે. તો વિચાર કરો કે એ સ્તુતિના શબ્દોને જો સમજી લેવામાં આવે તો એ વ્યક્તિ નિશ્ચિત ભગવાનની પ્રાપ્તિ કરી શકે છે. એવા અદભુત શ્લોકો આ સ્તુતિમાં છે. કથાના મહાત્મયનો તો આપણી પાસે સમય નથી એટલે વિશેષ ભૂમિકા નહીં લેતા હું સીધો મૂળ વિષયને પ્રારંભ કરવાનો પ્રયાસ કરીશ, કારણ કે તમે મોટા ભાગના લોકો અનેક વખત કથા શ્રવણ કરો છો, કથાની મહિમાને જાણો છો કે ભગવદ્ કથા શ્રવણ એ જ મનુષ્ય જીવનનું લક્ષ્ય છે. આગળ આવશે આમાં. પિતામહ ભીષ્મ યુધિષ્ઠિર મહારાજને કહે છે કે યુધિષ્ઠિર, મનુષ્ય જીવનની સફળતા કેવલ બે જ કાર્યોમાં છે, હરિકથા અને હરિકીર્તન. ભગવાનની કથાને સાંભળવી અને ભગવાનના નામનું કીર્તન, આની સિવાય આ જીવને બીજું કઈ કરવાની જરૂર જ નથી. ભીષ્મ સાર આપે છે. તો ઈ અદ્ભુત સ્તુતિ શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદના નવમ અધ્યાયમાં છે. મહાભારતના યુદ્ધ પછી જ્યાં મહાભારતને સમાપન કરવામાં આવ્યું છે અને ત્યાંથી શ્રીમદ ભાગવતનો પ્રારંભ કરવામાં આવ્યો છે, અને એ ભાગવતની જે પ્રારંભિક ભૂમિકા છે કે જેમાં મહારાણી કુંતી ભગવાન શ્રી કૃષ્ણને સ્તુતિ કરે છે. બે વર્ષ પહેલા તમારામાંથી ઘણા લોકો કુંતી સ્તુતિનું શ્રવણ કરી ચૂક્યા છે, અને કુંતી સ્તુતિનું જ અનુસંધાન આ ભીષ્મ સ્તુતિ છે. કેવી રીતે આવો પ્રારંભ કરીએ? અથ કથા પ્રારંભ. શ્રી સુત ઉવાચ ઇતિ ભીતઃ પ્રજા દોહા સર્વધર્મ વિવિચ્છયા તતો વિનશનમ પ્રાગા યત્ર દેવવ્રતો પત. વાસ્તવમાં કુંતી મહારાણીની જે પ્રાર્થના છે એમાં માનવ જાત માટે બહુ સુંદર શિક્ષાઓ છે. એટલા માટે શિલ પ્રભુપાદજીએ એ ગ્રંથનું નામ આપ્યું છે ધ ટીચિંગ ઓફ ક્વીન કુંતી, કુંતી મહારાણીની શિક્ષાઓ. અને એ એવી અદ્ભુત શિક્ષાઓ છે જે કૃષ્ણ પ્રેમને વધારવા વાળી છે, અને એ કુંતી સ્તુતિથી આ સ્તુતિનું કનેક્શન છે. કનેક્શન શું છે કે કુંતી મહારાણીએ ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરી, ઈ ભગવાનને કે જે દ્વારકા જવા માટે તૈયાર થઈ ચૂક્યા છે, રથ ઉપર બેઠા, અને કુંતીની પ્રાર્થના સાંભળી ભગવાન વળી પાછા રથમાંથી નીચે ઉતરી ગયા. હસ્તિનાપુરની અંદર જ રોકાણ કર્યું. એક પ્રશ્ન થાય મનની અંદર કે ભગવાન જ્યારે દ્વારકા જવા માટે તૈયાર થઈ ગયા હતા તો પછી પાછા શું કામ ઉતર્યા નીચે? પાછા ઉતરવાનું એકમાત્ર કારણ કે ભગવાનના મનમાં એક યોજના હતી અને યોજનાને સફળ બનાવી હતી. યોજના શું હતી? કુંતી જે છે એ કેટલી મહાન સ્ત્રી છે એ આ જગતને ખબર કેમ પડે? એટલા માટે ભગવાને દ્વારકા જવાનું પ્લાનિંગ કર્યું અને કુંતીની સ્તુતિથી ભગવાન હસ્તિનાપુરમાં રોકાઈ ગયા. એને ખબર જ હતી કે મારે જવાનું નથી, કારણ કે હજી એક કામ બાકી હતું. જવાનું તો નહોતું તે, પણ છતાં તૈયારી કરી દ્વારકા જવાની. અને કુંતીએ પ્રાર્થના કરી, ઉતરી ગયા ભગવાન. સમસ્ત ઋષિમુનિઓની વચ્ચે કુંતીના અદ્ભુત ચરિત્રને ભગવાને પ્રસ્તુત કર્યું. ભગવાન હસ્તિનાપુરમાં રોકાણા. ઘટના એવી બની કે મહાભારતનું યુદ્ધ પૂરું થયું અને યુધિષ્ઠિર મહારાજ બહુ શોકમાં હતા, અતિ દુઃખી. દુઃખી વાતનું કે મહાભારતની અંદર જે લાખો લોકોની હત્યા થઈ, યુધિષ્ઠિર મહારાજ એવું માનતા હતા કે એનું કારણ હું છું. જે સામૂહિક રક્તપાત થયો એનું મૂળ કારણ હું છું, મારી લાલસા, મારો સ્વાર્થ, નહીં તો આટલા બધા લોકોની હત્યા ન થાય. અને એ મહાભારતના યુદ્ધને યાદ કરી અને યુધિષ્ઠિર મહારાજ વારંવાર દુઃખી થાય. એને સમજાવવા માટે બહુ મહાન વ્યક્તિઓ ત્યાં ઉપસ્થિત હતા. વેદવ્યાસ, ભગવાનનો સત્યાવેશ અવતાર, એ સ્વયં વેદવ્યાસજીએ યુધિષ્ઠિર મહારાજને સાંત્વના આપવાનો પ્રયાસ કર્યો, પણ યુધિષ્ઠિર મહારાજને કોઈ ફરક નહીં. ધૌમ્ય ઇત્યાદિ મુનિઓ યુધિષ્ઠિર મહારાજને સમજાવવાનો પ્રયાસ કરે. અમુક કથાકારો કહે છે કે આ ઋષિ મુનિઓ પ્રસાદ લઈને આવતા ઘરેથી, શું કામ કે યુધિષ્ઠિર મહારાજને સમજાવતા સમજાવતા સમય કેટલો વયો જાય કઈ નક્કી નથી, વચ્ચે ભોજન મળે કે નહીં એટલે જમીન આવતા તરત. અને આટલી સમજાવટ છતાં યુધિષ્ઠિર મહારાજનો શોક દૂર ન થયો. ઋષિ મુનિઓ જ્યારે થાક્યા ત્યારે ભગવાન કૃષ્ણએ પ્રયાસ ચાલુ કર્યો અને ભગવાન શ્રી કૃષ્ણએ તે સમજાવવાનો ખૂબ પ્રયાસ કર્યો કે યુધિષ્ઠિર આ યુદ્ધમાં દોષ તમારો નથી, આમાં તમારા પાપનું કોઈ કારણ નથી, તમને આ યુદ્ધથી કોઈ પાપ નથી લાગ્યું એટલે તમારે શોક કરવાની જરૂર નથી. પણ આ રોજનો ક્રમ હતો, રોજ સવાર પડે ઋષિ મુનિઓ અને ભગવાન કૃષ્ણ પ્રયાસ કરે સમજાવવાનો, યુધિષ્ઠિર મહારાજ સમજતા નથી. જેમ જેમ આ લોકો સમજાવવાનો પ્રયાસ કરે એમ યુધિષ્ઠિરનો શોક વધતો ગયો. શોક દૂર થવાની વાત છોડો, શોક વધવા માંડ્યો. અને એ શોક એટલો બધો વધી ગયો કે એક સમય યુધિષ્ઠિર મહારાજે કહી દીધું કે મારે આત્મહત્યા કરવી છે. દુઃખ આ મહાભારતના યુદ્ધનું એના હૃદયમાં એટલું વધ્યું. શ્રી સુતજી કહે છે, વ્યાસ આદેર ઈશ્વરે હાગ્યે કૃષ્ણેન અદ્ભુત કર્મણા પ્રબોધિતો અપિ ઇતિહાસેર અબુદ્યત સુચાર પિતા. મહાભારતના યુદ્ધ પહેલા અર્જુનને શોક થયો પણ ઈ શોકનું નિવારણ ભગવાને ભગવદ્ ગીતા કહીને કરી દીધું. અર્જુને ના પાડી, મારે યુદ્ધ નથી કરવું, તો ભગવાન શ્રી કૃષ્ણએ એને ભગવદ્ ગીતા કીધી, અર્જુન સમજી ગયા. અને મહાભારતના યુદ્ધ પછી યુધિષ્ઠિરને શોક થયો પણ ઋષિ અને ભગવાન જ્યારે જ્યારે યુધિષ્ઠિરને સમજાવે યુધિષ્ઠિર મહારાજ ઓર જોરથી નિશાસા નાખતા. ભગવાને પ્રયાસ કરે તોય શોક વધી રહ્યો છે. એક પ્રશ્ન મનમાં થાય કે ઋષિઓ સમજાવે અને યુધિષ્ઠિર સમજે નહીં, એ વાત કદાચ માની શકાય, પણ ભગવાન સમજાવે અને યુધિષ્ઠિર માને નહીં તો આશ્ચર્યની વાત છે ને. ભગવાન સમજાવે તો નિશ્ચિત રૂપે વાત સમજમાં આવવી જોઈએ. અર્જુન સમજી ગયા પણ યુધિષ્ઠિર નથી સમજતા, શું કામ? કારણ એ છે કે ભગવાન જ યુધિષ્ઠિરને સમજવા દેવા માંગતા નહોતા. જો એક અદ્ભુત ઘટના છે, ભગવાનની જ ઈચ્છા છે કે યુધિષ્ઠિર સમજવો ન જોઈએ, આને શોક રહેવો જ જોઈએ. કેવી રીતે? આ શ્લોકની અંદર લખ્યું છે, કૃષ્ણેન અદ્ભુત કર્મણા. ભગવાનના જે કાર્યો છે ને એ અદ્ભુત છે અને એવા અદ્ભુત કાર્ય છે કે સામાન્ય વ્યક્તિ એને સમજી શકતા નથી. મહાભારતની અંદર આપણે જોઈએ તો ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે સંધિદૂત બનીને દુર્યોધનને સમજાવવા ગયા, દુર્યોધન ન માન્યો તો ન્યાય પ્રશ્ન થાય કે ભગવાન સમજાવે છતાં એ દુર્યોધન સમજે નહીં. વાત તો આપણા ગળે ઉતરતી નથી પણ મહાભારતમાં તો આ જ લખ્યું છે કે કૃષ્ણ સંધિદૂત બનીને ગયા છતાં દુર્યોધન માન્યો નહીં. હવે એક સ્વરૂપથી ભગવાન બહાર છે અને પરમાત્મા રૂપે એ દુર્યોધનના હૃદયમાં બેઠા છે. એ જ ભગવાન સર્વાત્મા છે, બધી જગ્યાએ છે, તો દુર્યોધનના હૃદયમાં છે ભગવાન, છતાં દુર્યોધન માનતો નથી. હું કામ? બહારથી ભગવાન કહેતા હતા દુર્યોધન અન્યાય ન કરાય, પાંડવોનું રાજ્ય આપી દે, અને અંદરથી એ જ ભગવાન પરમાત્માના રૂપે બેઠા બેઠા એને બુદ્ધિ આપતા હતા, ન અપાય, ગમે એમ કહેતો નહીં આપતો. ભગવાન અંદર જ છે, બે કામ એ જ કરે છે. અને આ ભગવાનનું કાર્ય છે. સેમ યુધિષ્ઠિર મહારાજ અરે આજ વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર લખે છે કે અંદરથી ના અને બહારથી હા. આ ભગવાન સમજાવવા ગયા હતા દુર્યોધનને પણ દુર્યોધન માનતો નથી. ગીતામાં એને કીધું, મત્તઃ સ્મૃતિર જ્ઞાનમ અપોહનમ ચ, આ સંસારની અંદર પ્રત્યેક જીવોની સ્મૃતિ, સ્મૃતિ મને યાદ શક્તિ, અને વિસ્મૃતિ યાને કે ભૂલવાની શક્તિ, એ ભગવાન એને કંટ્રોલ કરે છે. તો સમગ્ર સંસારમાં દુર્યોધન આવી ગયો, છતાં દુર્યોધન માનતો નથી. ભગવાન એને સમજાવતા બહારથી, ભગવાને જયારે બહુ સમજાવવાનો પ્રયાસ કર્યો ને, ત્યારે દુર્યોધને એક વાત કીધી ભગવાનને. મહાભારતમાં લખ્યું છે, દુર્યોધને કીધું, જાનામિ ધર્મમ નચમે પ્રવૃત્તિ. હે કેશવ, હે કૃષ્ણ, તમે એવું ન માનતા કે મને ધર્મ ખબર નથી. શું કહે છે? જાનામિ ધર્મમ નચમે પ્રવૃત્તિ. હું ધર્મને જાણું છું, પણ નચમે પ્રવૃત્તિ, મારી એમાં રુચિ નથી. મને ખબર છે ધર્મ શું છે, પણ મારી રુચિ એમાં નથી. અને જાનામિ અધર્મમ નચમે નિવૃત્તિ. હું અધર્મ નહીં જાણું છું, પાપ કોને કહેવાય, પુણ્ય કોને કહેવાય, એ મને સારી રીતે ખબર છે. જાનામિ અધર્મમ નચમે નિવૃત્તિ, પણ એ અધર્મને હું છોડી શકું એમ નથી. આ દુર્યોધન કહે છે ભગવાનને. પણ હવે ભગવાને કીધું, એટલે તને આટલી બધી ખબર પડે છે ધર્મમાં અધર્મમાં, તો પછી તને વાંધો શું છે? દુર્યોધન કે મારે તે આ બધું કરવું નથી, પણ મારી અંદર કોક એવું બેઠું છે જે મને હા પાડવા દેતું નથી. ભગવાન કે હું જ છું પરમાત્મા. સ્પષ્ટ આ સંવાદ છે મહાભારતમાં, કે મારી અંદર એવો કોઈ વ્યક્તિ છે જે મને આ કરવા દેતો નથી. આ છે ભગવાનના અદ્ભુત કર્મ. કૃષ્ણેન અદ્ભુત કર્મણા, ભગવાન અદ્ભુત કાર્ય કરે છે. અને જેવી રીતે દુર્યોધનને ભગવાનને સમજવાનો દીધો, એમ યુધિષ્ઠિર મહારાજને તે કૃષ્ણ જ શોક દૂર થવા દેતા નથી. અહો મે પશ્યતા જ્ઞાનમ યદી રૂઢમ દુરાત્મનઃ પારકસ્યૈવ દેહસ્ય બહો મે અક્ષણ હિણીર કરતા. યુધિષ્ઠિર મહારાજને જયારે પૂછવામાં આવ્યું કે આટલો બધો શોક તમે શું કામ કરો છો, કારણ કે જો યુદ્ધ થાય તો યુદ્ધમાં હિંસા તો થવાની છે, યુદ્ધમાં લોકો તો મરવાના છે, તો પછી તમારે શોક કરવાની જરૂર નથી. અને ક્ષત્રિયોનો સ્વધર્મ છે યુદ્ધ કરવું. પણ યુધિષ્ઠિર કહે છે કે આ શરીર જે ભગવાને આપ્યું છે, આ શરીર પરોપકાર કરવા માટે છે, બીજાને ઉપયોગી થવા માટે છે. જ્યાં સુધી શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી બીજાને મદદ કરવી જોઈએ, બીજાને હેલ્પ કરવી જોઈએ. અને મર્યા પછી કૂતરાવો શિયાળિયાવો એનો ખોરાક બનશે, એનો આહાર બનશે, એ લોકો ખાઈ જાહે. આને તો આવું જે શરીર છે એના માટે થઈ અને મેં અનેક અક્ષોહિણી સેનાનો વધ કરાવ્યો છે. કેટલી અક્ષોહિણી સેના મરી મહાભારતમાં? 18. પ્રભુપાદજી આ શ્લોકના તાત્પર્યમાં લખે છે, 64 કરોડ સૈનિકો તો મરી ચૂક્યા હતા કુરુક્ષેત્રમાં, કેટલાય ગાયબ હતા એમાંથી, જડતા નહોતા. વિચાર કરો, 64 કરોડ લોકો એક સ્થાનમાં જ્યાં મૃત્યુ પામ્યા છે. એ કોઈ સામાન્ય યુદ્ધ નહોતું મહાભારત. આંકડા જયારે મહાભારતથી મેળવો ને, ત્યારે ખબર પડે કે કેટલું ભીષણ યુદ્ધ હતું. સીમા ઉપર 2-4 જવાનો મરે તોય આખા દેશમાં ખબર છપાય. 64 કરોડ સૈનિકો એક જ મેદાનની અંદર સ્વાહા થઈ ગયા. અને ઈ શોક યુધિષ્ઠિર મહારાજ કે હું ભૂલી શકતો નથી. આટલા બધા લોકો મર્યા શું કામ? કેવલ મને રાજા બનાવવા માટે. યુધિષ્ઠિર ચક્રવર્તી સમ્રાટ બને એટલા માટે આટલા લોકોએ પોતાનું જીવન આપવું પડ્યું. યુધિષ્ઠિર આવું શું કામ વિચારે છે? સુતજી કહે છે, કારણ કે એ ધર્માત્મા છે, ધર્મને જાણવા વાળા છે, ધર્મના અંશથી પ્રકટ થયા છે. અને એટલા માટે યુધિષ્ઠિરના મનમાં આ વિચાર છે કે આનું ઉત્તરદાયિત્વ મારી ઉપર છે, આનો હું જવાબદાર છું. આ છે ભારત વર્ષના શાસકો, જે જવાબદારી પોતાની ઉપર સ્વીકારે અને આજના શાસકો એની જ વ્યાખ્યા કરવા જેવી જ નથી. તમને કઈ નહીં ગયા હોય કે અમે રોડ બનાવી દઈશું, પણ કરતા નથી. કોઈ ઋષિએ કીધું કે યુધિષ્ઠિર મહારાજ, યુદ્ધ થાય તો સૈનિકો મરે, તમે રાજા છો અને રાજા જયારે યુદ્ધ કરે ત્યારે સૈનિકોનું મૃત્યુ થાય. યુધિષ્ઠિર મહારાજ કે હું સ્વીકારું છું, હું માનું છું કે યુદ્ધમાં વધ થાય, સૈનિકો મર્યા એનો મને વાંધો નથી, એને સાઈડ કરી દો, પણ આ યુદ્ધમાં કેવલ સૈનિકો નહીં, સૈનિકોની સાથે સાથે બીજું કોણ મર્યું છે? તો એ કહે છે બાલ દ્વિજ સુહદ મિત્ર, બાળકો મર્યા છે. અમારા પાંચ પુત્રો મર્યા, અભિમન્યુ મર્યો, આ બધા બાળકો હતા મહાભારતના યુદ્ધમાં. સૈનિકો મર્યા હોત તો વાંધો નથી, બાળકોનું મૃત્યુ થયું છે. દ્વિજ બ્રાહ્મણો મર્યા છે. અમારા ગુરુ દ્રોણાચાર્ય, અન્ય રીતે અનેક બ્રાહ્મણોએ આ મહાભારતના યુદ્ધમાં ભાગ લીધો છે, એ બ્રાહ્મણોનું મૃત્યુ થયું છે. જે બ્રાહ્મણોનું રાજાએ પાલન કરવું જોઈએ એ બ્રાહ્મણોનું મૃત્યુ. સુહેત, અમારું જે શુભ ઈચ્છવા વાળા લોકો હતા એનું આમાં મૃત્યુ થયું છે. મિત્ર, અમારા જે મિત્રો હતા એનું મૃત્યુ થયું. પિતૃ અર્થાત પિતામાં ભીષ્મ ઇત્યાદિ જે વરિષ્ઠ સિનિયર પિતૃઓ હતા એનું મૃત્યુ થયું છે. ભ્રાતૃ, અમારા ભાઈઓ મર્યા છે. ભાઈના કહેવાનું તાત્પર્ય હતું કર્ણ, કારણ કે પછી યુધિષ્ઠિર મહારાજને ખબર પડી કે કર્ણ તે અમારો સગો ભાઈ હતો. અમારા ભાઈઓનું મૃત્યુ થયું છે, અને સાથે સાથે યુધિષ્ઠિર મહારાજ કૌરવોને તે પોતાના ભાઈઓ જ માનતા હતા. 100 અમારા ભાઈઓ, એક કર્ણ, 101 ભાઈ અમે આ યુદ્ધમાં અમારા ખોયા છે. ગુરુ દ્રોણાચાર્યને ખોયા છે, કૃપાચાર્યને ખોયા છે, દ્રીહ વગેરે વગેરે એવા અનેક લોકો હતા જે સૈનિકો નહોતા પણ છતાં એણે એમાં ભાગ લીધો હતો. આ બધા લોકોનું મૃત્યુ થયું છે. એટલા માટે નમેશ્યાન નિરક્ષ્યાન મોક્ષો યપિ વર્ષા યુતાયુતે, 10,000 × 10,000 કરોડો વર્ષો સુધી મને યદી નરક મળે છતાં આ હત્યાના પાપથી હું મુક્ત થઈ શકું એમ નથી. તો કોઈક ઋષિએ કીધું કે યુધિષ્ઠિર મહારાજ જ્યારે રાજાઓ યુદ્ધ કરે અને યુદ્ધ કર્યા પછી અશ્વમેઘ યજ્ઞ કરી લે તો એના યુદ્ધનું જે પાપ છે ને એ નષ્ટ થઈ જાય, એને પાપ ન લાગે, અશ્વમેઘ યજ્ઞ કરી નાખે તો. એટલા માટે ઋષિઓએ જે સુજાવ આપ્યો યુધિષ્ઠિર મહારાજ એને ના પાડે છે. યજ્ઞ કરવાથી મારું પાપ નષ્ટ નહીં થાય, પાપ જાતું હશે અન્ય રાજાઓનું, પણ મેં જેટલા લોકોને માર્યા છે એનું પાપ આવા યજ્ઞોથી નહીં જાય. નૈનો રાજ્ય પ્રજા ભરતું ધર્મ યુદ્ધે વધો દ્વિષામ, ઇતિ મે નતુ બોધાય કલ્પતે શાસનમ વચ. યુધિષ્ઠિર મહારાજ કહે છે પાપ કોના જાય? જે રાજાએ ધર્મ માટે યુદ્ધ કર્યું હોય, ધર્મ માટે શત્રુઓનો વધ કર્યો હોય, અને જેણે પોતાની પ્રજાને સુખ આપવા માટે યુદ્ધ કર્યું હોય એનું પાપ નષ્ટ થાય. અને મારે તો આમાંથી કાંઈ નથી. કેમ? કારણ કે જ્યારે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે હું રાજા નહોતો. રાજા કોણ હતું? દુર્યોધન. અને દુર્યોધન પ્રજાનું પાલન બરાબર કરતો હતો, અને વાત એ સત્ય છે. દુર્યોધનને દુશ્મની પાંડવો સાથે હતી, પ્રજા અરે નહીં, પ્રજાનું પાલન વ્યવસ્થિત થતું હતું દુર્યોધનના રાજ્યમાં. તે એક તો હું રાજા નહોતો, ઉપરથી પ્રજા મારી નહોતી, તો છતાં મેં યુદ્ધ શા માટે કર્યું? કેવલ મારી લાલસા માટે, મને લાલચ હતી રાજ્યની, એટલે નથી મેં પ્રજા માટે કર્યું, નથી શત્રુઓના વધ માટે કર્યું, કે નથી ધર્મ માટે. યુધિષ્ઠિર મહારાજ ના પાડે છે, આમાંથી એ કઈ લક્ષણ નથી. તો ઋષિઓ સમજાવે છે કે આ યુદ્ધમાં તમને કોઈ પાપ નથી લાગ્યું. કેમ? કારણ કે આ ધર્મ યુદ્ધ હતું. પણ યુધિષ્ઠિર મહારાજ કહે છે કે માની લ્યો સૈનિકોને માર્યા એનું પાપ મને નહીં લાગે, પણ સ્ત્રીણામ मदत बंधुनाम द्रोहो यो असावितोत्तः कर्मभीर गृहमेधीर नाहम कल्पो व्यपोहितम्। युधिष्ठिर महाराज कहे छे के आ युद्ध में जे पुरुषों मर्या छे ने एनी जे स्त्रीओ छे करोड़ों स्त्रीओ विधवा थई छे अने ई स्त्रीओ नु जे पाप छे ने ई पाप मने लागशे केम जेना जेना पति मर्या ई स्त्री विधवा थई जेनो पति मरे एनो आश्रय एनो पुत्र होय तो ई पुत्र युद्ध में मरी गया अने जेना पति मरी जाए पुत्र ही मरी जाए एनो अंतिम आश्रय एनो भाई होय छे स्त्रीओना भाई होय ते आ युद्ध में मरी गया। विचार करो मने एक ने राजा बनावा माटे स्त्रीओए पोताना त्रण त्रण सुहेत व्यक्तिओ ने खोई नाख्या छे અને એવી સ્ત્રીઓના હૃદયમાંથી જે કરુણા જે વેદના નીકળશે યુધિષ્ઠિર મહારાજ કહે છે મને એનું પાપ લાગવાનું છે। લોકો મર્યા એનું નહીં, કુરુક્ષેત્રમાં મર્યા એના પાપની વાત નથી, પણ આ પાછળ જે લોકો રહી ગયા છે એનું પાપ મને લાગશે। એ સ્ત્રીઓનો અપરાધ શું યજ્ઞો વડે દૂર કરી શકાય? યજ્ઞથી અપરાધ જશે? ઋષિઓએ કીધું, પણ યુધિષ્ઠિર મહારાજ શાસ્ત્ર કહે છે કે અશ્વમેઘ યજ્ઞ કરવાથી યુદ્ધનું પાપ નષ્ટ થઈ જાય, તમે શું કામ ના પાડો છો? આચાર્યો લખે છે ક્યારેક ક્યારેક વ્યક્તિ અજ્ઞાનમાં બોલે છે, અજ્ઞાન શું બોલે છે, ક્યારેક ક્યારેક એ શાસ્ત્રની વાત નહીં તે વ્યક્તિ સ્વીકારતો નથી, એમ યુધિષ્ઠિર મહારાજે તે અજ્ઞાનમાં બોલી રહ્યા છે। અજ્ઞાન એટલા માટે છે કારણ કે કરુણા પ્રકટ થઈ છે, એનામાં દયા પ્રકટ થઈ છે, ધર્મરાજ છે। એક વિચારણીય પ્રશ્ન એ છે કે આ યુદ્ધમાં સ્વયં ભગવાને ભાગ લીધો છે, ભગવાને અર્જુનને કીધું તું માર, તું યુદ્ધ કર કારણ કે મારી ઈચ્છા છે, તો પછી પ્રશ્ન એ છે કે આ યુદ્ધમાં પાપ કેવી રીતે હોઈ શકે? થયું છે તો ભગવાનના કહેવાથી બધું, પણ યુધિષ્ઠિર મહારાજ હેતુવાદનો આશ્રય લે છે। હેતુવાદ એટલે તર્ક, તર્ક સમજો છો ને, લોજિક। તો યુધિષ્ઠિર મહારાજે એક તર્ક આપ્યો। યુધિષ્ઠિર મહારાજ કહે છે યથા પંકેન પંકાભ્ય સુરયા વા સુરાકૃતમ ભૂત હત્યામ તથૈવ કામ ન યજ્ઞેર અષ્ટુમ અર્હતિ। કહે છે કે ગંદા પાણીથી કીચડને કોઈ દિવસ ધોઈ શકાય નહીં। માણો તમારે કીચડ ધોવું હોય તો તમે ગંદા પાણીથી ન ધોઈ શકો, એને કીચડને ધોવા માટે તમારે સ્વચ્છ પાણીની જરૂર પડે। અને કે છે સુરયા વા સુરાકૃતમ, જે પાત્રમાં દારૂ ભર્યું હોય પછી તમે દારૂને ઠલવી નાખો અને એનું એ વાસણ પાછું તમે દારૂથી ધોવો તો એ વાસણ કોઈ દિવસ સ્વચ્છ થાય નહીં, થઈ શકે। એમ હે બ્રાહ્મણો, તમે કહો છો કે અશ્વમેઘ યજ્ઞ કરવાથી મને પાપમાંથી મુક્તિ મળે, પણ અશ્વમેઘ યજ્ઞમાં થવાની હિંસા જ છે, પશુઓની બલિ જ આપવાની છે, તો એક હત્યાના પાપને અટકાવવા માટે હું બીજી હત્યા જો કરીશ તો એ બંધન તો મને લાગવાનું છે, હું મુક્ત નહીં થાવ। અદ્ભુત તર્ક, જેવી રીતે લોકો કે, કારણ કે જો એક સિદ્ધાંત છે મહાભારતમાં લખ્યું છે તર્કો અપ્રતિષ્ઠાહમ, તર્ક જે હોય એની કોઈ દિવસ સ્થાપના ન થઈ શકે, તર્ક ક્યારેય સિદ્ધાંત ન બને, આ એક સમજવા લાયક વાત છે। અને કળિયુગમાં લોકો તર્ક જ કરે છે, અને તર્ક એવી વસ્તુ છે ભક્તો કે એના દ્વારા ગમે એટલો સાચો વ્યક્તિ હોય એને તમે ખોટો પાડી શકો આ તર્કથી। કેવી રીતે? મહારાજજી ઉદાહરણ આપતા કહે છે કે જો આપણે કોઈને કહે ગાયનું છાણ પવિત્ર છે તો કોઈ વ્યક્તિ તર્ક કરે ને કે ગાય કરતા બ્રાહ્મણ શ્રેષ્ઠ છે, તો બ્રાહ્મણનું મળે તે પવિત્ર હોય કે નહીં થાય ને, પણ જ્યાં આપણે ગાયનું છાણ લગાડવી ત્યાં બ્રાહ્મણનું મળ વાપરીએ કે? તર્ક વિદ્યા આપી કે ગાય કરતા બ્રાહ્મણ શ્રેષ્ઠ છે, પણ બ્રાહ્મણના મળનો ઉપયોગ ગાયના છાણની જગ્યાએ થાય નહીં, તર્ક વ્યક્તિ કરી શકે પણ આની સ્થાપના કરી શકાય નહીં, આ વ્યવહારમાં યોગ્ય નથી। ગાયનું છાણ પવિત્ર છે કારણ કે શાસ્ત્ર કહે છે. બ્રાહ્મણ ગમે એટલો પવિત્ર હોય પણ એનું મળ પવિત્ર નથી, તર્ક સ્થાપિત નહીં થાય. જેવી રીતે શંખ, જે મંગળ આરતીમાં આપણે શંખ વગાડીએ, એ શંખ એક જળચર જીવનું હાડક્યું છે. હવે કોઈ વ્યક્તિ એમ કે પાણીમાં રહેવા વાળા જીવના હાડક્યાને યદી આપણે શંખ તરીકે ઉપયોગ કરીએ, પવિત્ર માનીએ છીએ, તો પછી કોઈ બુદ્ધિમાન બ્રાહ્મણ જે સંસ્કૃતનો વિદ્વાન હોય એની ખોપડી બજાવવી તો સ્મશાનમાંથી ગોતી આવી એમ, ફર્સ્ટ ક્લાસ માણસ જે મર્યો હોય અને એની ખોપડી વગાડવી રોજ હવારમાં તો ન હાલે. શંખની જગ્યાએ ખોપડીનો ઉપયોગ ન કરી શકો, તમે તર્ક આપી શકો પણ એ વ્યવહારિક રીતે એ સત્ય નથી. ગાયનું છાણ પવિત્ર છે, શંખ પવિત્ર છે, એ વેદ કહે છે અને એટલા માટે એનો સ્વીકાર કરવામાં આવ્યો છે. શબ્દ પ્રમાણ શ્રીપાદ જીવ ગોસ્વામી કહે છે, તર્ક નહીં શબ્દ પ્રમાણનો સ્વીકાર કરવો જોઈએ અને શબ્દ પ્રમાણ એટલે શાસ્ત્ર. શાસ્ત્ર જે વ્યક્તિ સ્વીકારે છે એ વ્યક્તિ હરેક સિદ્ધાંતને સમજી શકે છે. બધા લોકો સમજાવે છે, યુધિષ્ઠિર મહારાજ સમજતા નથી. અને વાસ્તવમાં એ બહુ સુંદર રાજા હતા, એવું નહોતું કોઈ સામાન્ય રાજવી હતા, એક એવું રાજ્ય જેના રાજ્યમાં કોઈ દુરાચારી વ્યક્તિ નહીં. તમે કલ્પના કરી શકો આજના સમયમાં કે આખા રાજ્યમાં એક પણ વ્યક્તિ અપલખણો ન હોય. દુરાચારીનો અર્થ આપણે ગુજરાતીમાં કહે ને, એકય અવળચંડો નહીં, એકય ગુટખા ખાવા વાળો નહીં, એકય તમાકુ વાળો નહીં, એકય ખોટું બોલવા વાળો નહીં, એકય કોઈના પૈસા લઈ લેવો નહીં, કોઈ પ્રકારનો ગુનો નહીં, એવું રાજ્ય એક વ્યક્તિ નહીં. અને ક્યાંય મહાભારતમાં નથી લખ્યું કે યુધિષ્ઠિર મહારાજના સમયે તાળા લાગતા હતા, ઘર દરવાજા ખજાના એમના ખુલ્લા, પણ એકય વ્યક્તિ એને હાથ ન લગાવે, આવું રાજ્ય. આચાર્યો તો રામ રાજ્યની સરખામણી આપે છે, દુખી નહીં એમ. યુધિષ્ઠિર મહારાજના સમયમાં તે એક પણ વ્યક્તિ દુખી નહીં, પ્રજા ત્રિવિધ તાપ યુધિષ્ઠિર મહારાજના રાજ્યમાં પ્રવેશ ન કરી શકે એવા રાજા હતા. એટલે એને ધર્મરાજનું બિરુદ મળ્યું છે. અને આ મહાભારતના યુદ્ધ પછી જ્યારે ચક્રવર્તી સમ્રાટ બન્યા, એવું સુંદર પ્રજાનું પાલન કર્યું, જે સ્ત્રીઓના પતિ મહાભારતના યુદ્ધમાં મરી ગયા હતા એ સ્ત્રીઓનું એવું સુંદર પાલન કર્યું કે કોઈ વ્યક્તિને દુઃખ ન લાગ્યું. ભગવાન શ્રી કૃષ્ણએ કીધું કે હે યુધિષ્ઠિર, હવે આ તમારો જે અવિવેક છે એ જાહે કેમ? હવે ઉપાય તમે બતાવો કે તમે સુખી કેમ થાવ? ઘણીવાર કોઈ ઘરે રોતું હોય, માનો કે એક સ્ત્રી રડવાનું ચાલુ કરે એટલે એને સસરા આવીને પૂછે, બેટા શું થયું તને? એ કઈ કે નહીં. પછી એને સાસુ આવે, એ પૂછે, કઈ તકલીફ છે? પૈસા જોઈએ છે? ઘરમાં કોઈ દુઃખ આપે છે? તોય ન કે. આખું ગામ સમજાવી ન કે. પછી છેલ્લે તો કોઈક વ્યક્તિ કે ને કે ભાઈ હવે તું બોલ મોઢામાંથી, તારે હું જોતું છે. કારણ કે આપણે જુદા થવું છે, હોય ને એને મનનો દુખાવો. ઓલા લોકો બીજા ચોઈસ આપતા હોય, તમને વાંધો હું છે એમ. યુધિષ્ઠિર મહારાજને સમજાવી સમજાવીને બધા થાક્યા. ભાઈ અંતે ભગવાનને કીધું કે યુધિષ્ઠિર, હવે આ જે અવિવેક તમારામાં જન્મો છે આ જાહે કેમ? તમે કયો કઈક ઉપાય કરીએ. પણ યુધિષ્ઠિર મહારાજ કે કયો અવિવેક? હવે ઈ એને અવિવેક માનતા જ નથી, ઈ એમ જ માને છે કે હું જે કહું છું ઈ રાઈટ છે. જેમ અર્જુન ગીતાના પ્રારંભમાં કૃષ્ણને શું કહેતા, મેં જે કીધું એ ઓકે છે, યુદ્ધ ન કરવું જોઈએ. કેમ? યુદ્ધ કરશું પાપ લાગશે, આ યુદ્ધ થઈ ગયા પછી પાપ માને છે. બે ભાઈની સ્થિતિ હરખી, ગમે એમ તો ભાઈઓ ને, બે શોક થયો એટલે. પછી ભગવાને જ કીધું, અને બોલવામાં કૃષ્ણથી પટ્ટું તો કોઈ છે નહીં. ભગવાને કીધું કે યુધિષ્ઠિર મહારાજ, ઉંમરમાં તમારી કરતા હું નાનો, અને નાનો ભાઈ મોટાને કેવી રીતે સમજાવી શકે? તમે મોટા છો, યુધિષ્ઠિર કૃષ્ણથી મોટા છે અને ઉંમરમાં કૃષ્ણ નાના છે. તો એણે કીધું કે ભાઈ તમારી ઉદાસીનું કારણ અમને ન સમજાય, હું કામ અમે નાના છીએ. અને ક્યારેક ક્યારેક યુધિષ્ઠિર કહી દેતા કૃષ્ણને, તને કાંઈ ખબર નથી પડતી, તું માથું ખામાં માગો જા. વેદવ્યાસજીની વાત તો થોડીક સાંભળતા, કારણ કે એ મોટા હતા અને ઋષિ હતા, એટલે વેદવ્યાસજી કહેતા આ કાને થા કાને કાઢ નાખે. પણ કૃષ્ણને તો સ્પષ્ટ કહેતા, તું ઘડીક સાઈડમાં વયો જા, તને પોતાને કાંઈ ભાન નથી પડતી, તું મને સમજાવવા આવ્યો છે. આવું યુધિષ્ઠિર કહી દેતા કૃષ્ણને, કારણ કે સ્વાભાવિક પ્રેમ છે. તો ભગવાને કીધું, ભાઈ ઉંમર અમારી નાની છે, તો ભગવાને કીધું એક કામ કરો, હું તો નાનો છું પણ મારાથી મોટા એક વ્યક્તિ છે, આપણા બધામાં જે સૌથી મોટા છે, પિતામહ ભીષ્મ. તો એ ભીષ્મની વાત ઉપર તો તમને મને વિશ્વાસ છે ને? ભીષ્મ તમને જે કહેશે એ તમે માનશો? તમે એ તો માનો છો ને કે ભીષ્મ જે છે એ ધર્મના જ્ઞાતા છે. આપણા બધામાં સૌથી વધારે ધર્મનું જ્ઞાન યદિ કોઈને હોય તો એ પિતામહ ભીષ્મને છે. અને એટલા માટે ભગવાનને કીધું કે જો હવે મારો પ્રસ્તાવ એ છે કે અમારી કોઈની વાત તમને સમજમાં ન આવી પણ ભીષ્મની વાત તમે માનશો? તો યુધિષ્ઠિર મહારાજ કીધું, હા, યદિ ભીષ્મ મને કહેશે તો એ જે કહેશે એ હું સ્વીકાર કરીશ. ભગવાનને કહ્યું કે હાશ, એકમાત્ર રેડી થયા. અને એ એને જ કરાવ્યા છે પાછા અંદર પરમાત્માના રૂપે. એને કીધું કે ભીષ્મ જે કહેશે એ સ્વીકારશો? તો કે નિશ્ચિત સ્વીકારીશ. અને ભગવાન એ ચાહતા હતા કે યુધિષ્ઠિર ભીષ્મને ગુરુ બનાવે અને એ ભીષ્મ પાસેથી રાજનીતિ શીખે, રાજ્ય કેમ ચલાવવું, પ્રજાનું પાલન કેમ કરવું, એ ભીષ્મ પાસેથી જ્ઞાન ગ્રહણ કરે. અને ભગવાને પછી ડીલ ફાઇનલ કરી, એ નક્કી થયું કે ભીષ્મની પાસે જવાનું છે. અને અહીંયાથી કથાનો આરંભ થાય છે. અત્યાર સુધી મેં જે તમને કીધું એ આ પ્રથમ શ્લોક, જે પહેલો શ્લોક છે એમાં જે શબ્દ છે ઇતિ બીત પ્રજા દ્રોહાત, એની વ્યાખ્યા મેં કરી. અત્યારે હું જે હું બોલ્યો એ તો નક્કી થયું જવાનું છે ભીષ્મ પાસે. ક્યાં જવાનું છે? તો કહે છે તતો વિનશનમ પ્રાગાદ. તતો વિનશનમ પ્રાગાદ અર્થાત વિનાશ ભૂમિમાં જવાનું છે. એમ કેવું અદભુત નામ સૂજી આપી રહ્યા છે, વિનશનમ, વિનાશ ભૂમિમાં જવાનું છે. કઈ વિનાશ ભૂમિ છે? તો કે છે જે ભૂમિમાં જવાથી અધર્મનો વિનાશ થાય એને અહીંયા વિનાશ ભૂમિ કહેવામાં આવી છે. અધર્મ જ્યાં નષ્ટ થશે એ વિનાશ ભૂમિ છે. અને તમે સમજી ચુક્યા છો એ ક્યાં જવાની વાત કરે છે, હે, કુરુક્ષેત્ર. કારણ કે વાસ્તવમાં વિનાશ ભૂમિ કીધી પણ અન્યાય અને અધર્મનો વિનાશ કરવા વાળી ભૂમિ છે, વાસ્તવમાં તો એ ધર્મ ક્ષેત્ર છે. એટલે ગીતાના પ્રારંભમાં એ શ્લોક છે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે. એ ધર્મ ક્ષેત્ર છે અને કુરુક્ષેત્ર તો બહુ વિશાળ છે, પણ એ કુરુક્ષેત્રમાં તે કઈ જગ્યાએ જવાનું છે? તો કીધું યત્ર દેવવ્રતો અપતત, જ્યાં દેવવ્રત પડ્યા છે, યાની કે ભીષ્મ જ્યાં સૂતા છે એ જગ્યાએ જવાનું છે. અને મહાભારતના યુદ્ધ પછી, એટલે જ્યારથી એ માણસ અહીંયા ઉપર આવ્યા ત્યારથી પિતામહ ભીષ્મ કમ્પ્લીટ 58 દિવસ સુધી એ બાણસૈયા ઉપર રહ્યા. 58 ડેઝ, 58 દિવસ બાણસૈયા ઉપર એને શયન કર્યું. અને જ્યારે યુધિષ્ઠિર મહારાજ કુરુક્ષેત્ર ગયા, બધા લોકોને ખબર પડી કે યુધિષ્ઠિર મહારાજ પિતામહ ભીષ્મ પાસે જવાના છે, ત્યારે તદા તે ભ્રાતર સર્વે સદસ્ય સર્વસ્વર્ણ ભૂષિતે, બધા જે એના ભાઈઓ હતા અર્જુન, ભીમ, સહદેવ, નકુળ અને સાથે સાથે વ્યાસ, ધૌમ્ય આદિ તથા અન્ય જે બ્રાહ્મણો હતા, ઋષિ મુનિઓ હતા, એ બધા લોકો તૈયાર થયા કે આપણે તે યુધિષ્ઠિરની હારે જવું છે. એક પ્રશ્ન થાય કે શોક ખાલી યુધિષ્ઠિર મહારાજને હતો, તો આ બધા લોકો કેમ હારે આવ્યા, આ બધા કેમ સાથે ગયા? કારણ કે બધાને ખબર હતી યુધિષ્ઠિર ધર્મનો અંશ છે અને ભીષ્મ ધર્મને જાણવા વાળા ધર્મના જ્ઞાતા છે. અને યુધિષ્ઠિર જો કઈ પ્રશ્ન કરશે તો એ પ્રશ્ન ધર્મથી યુક્ત હશે, અને ભીષ્મ જે ઉત્તર આપશે એ ઉત્તર તે ધર્મથી યુક્ત હશે. અને આપણે આજે કઈ કરવાનું નથી, આ બેના સંવાદને ખાલી સાંભળવાનો છે. એટલા માટે જેટલા લોકો હસ્તિનાપુરમાં હતા પુરુષો બધા તૈયાર થયા. અન્વગચ્છન રથેર વિપ્રા, બધા લોકો સુંદર રથ ઉપર સવાર થઈ અને એ સ્થાન ઉપર ગયા જ્યાં પિતામહ ભીષ્મ છે. બધા લોકોની સાથે સાથે સુતજી ભગવાન કૃષ્ણનું વર્ણન થોડુંક ડિફરન્ટ કરે છે, થોડુંક અલગ શ્લોક એક એક શ્લોકમાં અલગ વર્ણન આપે છે. સુતજી કહે છે, ભગવાન અપિ વિપ્રર્ષે રથેન સધનંજય સતે વ્યરોચત નૃપઃ ખુબેર ઇવ ગોહ્યકે. ભગવાન અપિ વિપ્રર્ષે રથે ન સધનંજય, ભગવાન અર્જુનને સાથે લઈને ગયા ફરીથી એક રથ ઉપર મહાભારતના યુદ્ધ પછી. ઘણા ભક્તો આ શ્લોકમાં એવું કહે છે કે કૃષ્ણ અને અર્જુન બે સાથે ગયા, સાથે એટલે એક સીટમાં બેસી એક જ રથમાં કૃષ્ણ અને અર્જુન બેઠા. પણ ગૌડી આચાર્યો કહે છે વાત થોડીક જુદી છે. તત્વ શું છે? જે સ્થિતિમાં કુરુક્ષેત્રમાં ભગવાન પહેલા આવ્યા હતા અર્જુનના સારથી બનીને, એ જ સારથીનું સ્વરૂપ લઈ, યાની કે અત્યારે તે બધા લોકોના પોતપોતાના અલગ રથ હતા પણ કૃષ્ણ અને અર્જુન એક રથ ઉપર, અને અત્યારે તે કૃષ્ણ સારથી છે અને અર્જુન પાછળ બેઠા છે. તો એક પ્રશ્ન થાય કે યુદ્ધમાં કૃષ્ણ સારથી બન્યા એ તો ઠીક છે, પણ અત્યારે ભગવાન શું કામ રથ ચલાવે છે? કારણ કે કૃષ્ણ રથ ચલાવે અને અર્જુન એની પાછળ બેઠા હોય, આ સ્વરૂપ છે પાર્થ સારથી. અને પિતામહ ભીષ્મને કૃષ્ણનું આ સ્વરૂપ સૌથી વધારે પ્રિય હતું, એ ખાલી ભગવાન જાણતા હતા. ભગવાનને ખબર હતી કે ભીષ્મ આ સ્વરૂપમાં મારું દર્શન કરવા ચાહે છે, એટલા માટે ભગવાન રથ ચલાવીને પોતે કુરુક્ષેત્રની અંદર ગયા અને ભગવાન જ તે આ સ્વરૂપમાં એને દર્શન આપવા માંગતા હતા. એટલા માટે એક વિગ્રહનું નામ અહીં પડ્યું છે ઇસ્કોનમાં. જેવી રીતે ભગવાનના અલગ અલગ નામ છે, એમ તમે સુરતમાં જુઓ તો રાધા દામોદર મંદિર છે. કેમ? કારણ કે એમાં રાધા દામોદરજી બિરાજમાન છે. એમ દિલ્હીમાં એક કેન્દ્ર છે ઇસ્કોનનું, જેનું નામ છે શ્રી શ્રી રાધા પાર્થ સારથી. આ તે ભગવાનનું એક સ્વરૂપ છે, રાધા પાર્થ સારથી. આ ભીષ્મનું સૌથી પ્રિય સ્વરૂપ છે, અને એટલા માટે જ્યારે આ બધા લોકો મળી યુધિષ્ઠિર મહારાજ વચ્ચે આજુબાજુમાં બધા રથ ચાલી રહ્યા છે, તો સુતજી કહે છે કે યુધિષ્ઠિર મહારાજનું ઐશ્વર્ય એવું અદ્ભુત હતું કે હરેક વ્યક્તિ એને જોવે તો એવું લાગતું હતું કે જાણે સ્વયં કુબેરજી યક્ષોથી ઘેરાય અને પોતાનો કાફલો લઈને ચાલતા હોય. યુધિષ્ઠિર મહારાજ કુબેરજીની સમાન લાગતા હતા. અને જ્યારે એ લોકો કુરુક્ષેત્રમાં ગયા તો ભીષ્મ કેવા લાગતા હતા? સુતજી કહે છે, દ્રષ્ટવા નિપતિતમ ભૂમો દિવસ્ચોતમિવામરમ પ્રણેમો પાંડવા ભીષ્મમ સાનુગા સહચક્રિણા. ભીષ્મની સ્થિતિનું વર્ણન કરતા કહે છે, દ્રષ્ટવા નિપતિતમ ભૂમૌ. જેવી રીતે આકાશમાંથી કોઈ દેવતાનું પતન થયું હોય, કોઈ દેવતા પડે અને એ દેવતા જેવા તેજસ્વી લાગે પૃથ્વી ઉપર, એવા પિતામાં ભીષ્મ લાગે છે. શું કામ દેવતાઓ સાથે ઉપાસના ઉપમા આપે છે? કારણ કે વાસ્તવમાં ભીષ્મ એક દેવતા છે અને વાસ્તવમાં એ પડ્યા છે. મહાભારતની અંદર કથા છે કે દેવતાઓમાં તે કેટેગરી છે વસુઓ, જેની સંખ્યા 8 છે. 8 વસુઓ હોય અને આ 8 વસુઓએ એક દિવસ વશિષ્ઠજીને ત્યાં ચોરી કરી. કામધેનુ ગાય, એ કામધેનુ ગાયની ચોરી કરી. અને ચોરી કરી અને જ્યારે ત્યાંથી નીકળ્યા તો વશિષ્ઠજી એની યોગ સમાધિથી જોયું કે આ દેવતાઓનું કાર્ય છે અને દેવતાઓના શરીરમાં રહી અને આવી ચોરીના ધંધા કરે છે. વશિષ્ઠજીએ શ્રાપ આપ્યો કે તમારું સ્વર્ગમાંથી પતન થાય અને તમે મનુષ્ય લોકમાં જન્મ ગ્રહણ કરો. બધા વસુઓએ વશિષ્ઠજીને પ્રાર્થના કરી, કાંઈક ડિસ્કાઉન્ટ આપો આ શ્રાપમાં. તેણે કીધું કે બોલે હાથ જે છે ને એ તરત જ મુક્ત થશે, પણ આજે 8મો છે એને ત્યાં રહેવું પડશે. હું કામ? કારણ કે ચોરીનો પ્લાન આનો હતો. એની પત્ની હારે હતી અને એણે કીધું કે મારે આ ગાય મારી બેનપણીને ગિફ્ટ આપી છે. બોલો, બોલા તો વગર લેવા દેવાના હલવાઈ ગયા. અને એનો ઈ વસુ જે હતો 8માં, એનું નામ હતું દ્યો. આ દ્યો નામનો વસુ ઈ એની પત્ની નારે લઈને આવેલો, ઓલા એકલા આવેલા હાથે. અને આની પત્નીના કહેવાથી આ ચોરીનો આખો પ્લાન થયો. વશિષ્ઠજીએ શ્રાપ આપ્યો કે તમે સ્વર્ગથી પતિત થશો. અને જ્યારે એ લોકો પતિત થઈ રહ્યા હતા ને ત્યારે રસ્તામાં ગંગાજી મળ્યા એને. અને ગંગાએ કીધું, એટલે તમે દેવતા છો અને આમ હેઠે ક્યાં જાઓ છો? એને શ્રાપની વાત કરી અને ગંગાએ કીધું, ઠીક છે, તમે મને માતા બનાવી અને મારા ઉદરથી જન્મ ગ્રહણ કરો, હું તમને હાથેને એક એક વર્ષમાં મુક્ત કરી દઈશ, પણ એકને રોકાવવું પડશે. વશિષ્ઠજીના શ્રાપ અનુસાર આદ્યો નામનો જે વસુ હતો એને આ પૃથ્વી ઉપર રહેવાનું નક્કી કરવામાં આવ્યું. અને દ્યો નામનો વસુ એ જ કોણ થયા? આપણી કથાના જે નાયક છે પિતામહ ભીષ્મ. વાસ્તવિક ચરિત્ર છે એ દેવતા છે. અને ભીષ્મ જયારે એ બાણસૈયા ઉપર સુતા હતા એની ઉંમર હતી 400 વર્ષ. મહાભારત જો તમારી પાસે હોય તો પેઢી દર પેઢી ગણતરી કરી લેજો. આમાં શંકા કરવા જેવું નથી. શું કામ? કારણ કે શાંતનુ જયારે હસ્તિનાપુરના રાજા હતા ત્યારે દેવવ્રત આવ્યા અને એ દેવવ્રત પછી કેટલા બદલાણા એ તમે જોવો. ચિત્રાંગદ, વિચિત્ર વીર્ય, ધૃતરાષ્ટ્ર, પાંડુ, કૌરવો બધા વયા ગયા છે, બધા ઉકલી ગયા છે, તોય ભીષ્મ છે એ નહીં. 400 વર્ષની ઉંમર હતી અને એ સમયે હસ્તિનાપુરમાં ભીષ્મથી વધારે ઉંમર વાળું બીજું કોઈ હતું? સૌથી શ્રેષ્ઠ. અને એવું અદભુત દિવ્ય શરીર. પ્રણેમુ પાંડવા ભીષ્મમ, પાંડવોએ ભીષ્મને પ્રણામ કર્યા. અને પાંડવોએ પ્રણામ કર્યા, ચરણની બાજુથી પ્રણામ કરે છે બધા. સૂતા છે પિતામાં, જે બાજુ એના ચરણ છે ચરણ બાજુથી પ્રણામ કર્યા. અને સાનુગા સહ ચક્રીણા, ચક્રી કોને કહેવામાં આવે છે ખબર? ચક્રી કોનું નામ છે? એક ચક્રી આપણે ખાવી ને, તેલ ક્યારેક સારું ન હોય ખોરી થઈ જાય. ઈ ચક્રીની વાત નથી. ચક્રી અર્થાત જે ચક્રને ધારણ કરે છે. કોણ છે? કૃષ્ણ. સાનુગા, સ અનુગા, સાથે સાથે કૃષ્ણએ તે ભીષ્મને પ્રણામ કર્યા. એક પ્રશ્ન થાય, પાંડવો તો ઉંમરમાં નાના છે એ પ્રણામ કરે, પણ ભગવાન કૃષ્ણ શું કામ પ્રણામ કરે છે? કારણ કે કૃષ્ણ સમજે છે હું પાંડવોનો સંબંધી છું, એને મામા ભાઈના થાય બે. અને પાંડવોના સંબંધે યુધિષ્ઠિરથી તો નાનો છું, તો પાંડવોના સંબંધે ભીષ્મ જે છે એ તો મારા તે સિનિયર છે, અમારા વરિષ્ઠ છે. એટલા માટે સ અનુગા કીધું, પાંડવોનું અનુગમન કરી અને ભગવાન કૃષ્ણ તે ભીષ્મને પ્રણામ કર્યા છે. ભગવાન નહીં તે એમાં આનંદ આવે છે, પોતાના ભક્તોને જયારે પ્રણામ કરવાનું આવે ને કૃષ્ણને આનંદ આવે છે. એક એના સ્વસુખની તે આ વાસના છે ભગવાનની, પોતાના ભક્તની સેવામાં ભગવાન આનંદની અનુભૂતિ કરે છે, ભીષ્મને પ્રણામ કરે છે. ભીષ્મ એને પ્રણામ કરે છે, ઈ ભીષ્મને પ્રણામ કરે. એક અદભુત દ્રશ્ય છે ભક્તો. આના રીતે પ્રણામ થયા. તત્ર બ્રહ્મર્ષયઃ સર્વે દેવર્ષયઃ સત્તમ રાજર્ષયઃ તત્રાસન દ્રષ્ટુમ ભરત પુંગવમ. કેટલા લોકો ત્યાં આવ્યા! હવે આ હસ્તિનાપુર વાળો જ કાફલો નહોતો ખાલી, અન્ય લોકો ઇતે ક્યાં ક્યાંથી આવ્યા છે? તો કે છે તત્ર બ્રહ્મર્ષયઃ, આખા બ્રહ્માંડની અંદર જેટલા બ્રહ્મર્ષિઓ હતા એ બધા ત્યાં ઉપસ્થિત થયા. સર્વે દેવર્ષયઃ, જેટલા દેવર્ષિઓ હતા નારદની કેટેગરીના એ બધા ત્યાં ઉપસ્થિત થયા. સત્તમ, જેટલા સત્વગુણી લોકો હતા એ બધા ત્યાં પ્રગટ થયા. રાજર્ષયઃ, જેટલા રાજાઓ હતા. રાજર્ષિ કોને કહેવામાં આવે? રાજાએ હોય અને ઋષિ હોય. કોઈ નામ યાદ છે તમને? રાજર્ષિ, રાજાએ હોય અને ઋષિ હોય. મહારાજ જનક, સીતાજીના જે પિતા છે, રાજ ઋષિ જનક એનું નામ જ છે. તો એવા જેટલા રાજાઓ હતા કે જે કર્મ રાજાનું કરે પણ સ્વભાવ ઋષિ જેવો હોય, ભગવાનના ભક્ત હોય, એ ઋષિઓ ત્યાં આવ્યા. અને તત્રાસન, બધાને ખબર હતી કે યુધિષ્ઠિર અહીં આવવાના છે એટલે એ પહેલા જ પહોંચી ગયા ત્યાં. યુધિષ્ઠિર મહારાજ જ્યારે ગયા તો બધા ત્યાં હાજર હતા વગર આમંત્રણ. માનો આજના જમાનામાં કોઈને બોલાવવા હોય એને ફોન કરવો પડે મોબાઈલ. આપણને એમ થાય આપણે પ્રોગ્રેસ કરી, આપણી પાસે ટેકનોલોજી છે. વિચારો, લાખો લોકો ભેગા થઈ ગયા, કેમ મોબાઈલ કર્યા છે? ઇન્ટરનેટ, ઈમેલ, વોટ્સએપ, ફેસબુક, કઈ રીતે મેસેજ મોકલ્યા છે? કેવલ પૃથ્વી નહીં, ત્રિલોકી 14-14 લોકમાં ખબર પડી ગઈ કે યુધિષ્ઠિર મહારાજ ભીષ્મની પાસે જાય છે એટલે નિશ્ચિત કૃષ્ણ કથા થશે અને એટલે આપણે ત્યાં ઉપસ્થિત હોવું જોઈએ પહેલા. આ શ્રોતાનો સ્વભાવ છે, વક્તા પહેલા એને આવવું જોઈએ. વક્તા પહેલા આવે, શ્રોતા પછી આવે. કળયુગ છે, ચલાવો. કમસે કમ પછી તે આવે છે એ વધારે મહત્વનું છે. કળયુગમાં ગોતવા પડે, આમંત્રણ આપી નથી આવતા. પણ આ લોકો આવ્યા. હવે ગમે એ સિસ્ટમ એની હોય, એટલી અદભુત સિસ્ટમ, બધાને ખબર પડી ગઈ યુધિષ્ઠિર કુરુક્ષેત્રમાં પહોંચ્યા એ પહેલા બધા આવી ગયા. અને શું કામ આવ્યા હતા? કારણ કે એ લોકો જોવા માંગતા હતા કે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ જે વ્યક્તિની સામે ઉપસ્થિત થાય અને ભગવાનને જોતા જોતા એ વ્યક્તિ જ્યારે પોતાના પ્રાણ ત્યાગ કરે, પોતાનું શરીર છોડે, તો એ વ્યક્તિ કેવી રીતે ભગવાનના ધામમાં જાય છે એ જોવા હાટું આવ્યા હતા. શાસ્ત્રમાં તો બહુ સાંભળ્યું હતું કે અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્તવા કલેવરમ, કે જ્યારે કોઈ અંતકાળે ભગવાનનું સ્મરણ કરે તો એને ભગવાનનું ધામ મળે. પણ જેની સામે સાક્ષાત ભગવાન ઉભા હોય એ કેવી રીતે ધામમાં જાય? એમ એક અદભુત દ્રશ્ય છે ને જોવા લાયક, એક લાઈવ ડેમો. એમ જે ગીતામાં કૃષ્ણ બોલ્યા છે કે મારું સ્મરણ, મારું કીર્તન મારા ધામની પ્રાપ્તિ કરાવે, એને ભગવાન સત્ય કરવા જઈ રહ્યા છે. આ જોવા માટે આવ્યા છે. અને કોણ કોણ આવ્યા છે? પર્વતો નારદો ધૌમ્યો ભગવાન બાદરાયણ, બૃહદશ્વો ભરદ્વાજ સશિષ્યો રેણુકાસુત, વસિષ્ઠ ઇન્દ્ર પ્રમદ સ્ત્રીતો ગ્રીત્સમ અદો અસિતઃ, કક્ષીવાન ગૌતમો અત્રિ ચ કૌશિકો અથ સુદર્શન, અન્ય ચ મુનયો બ્રહ્મન બ્રહ્મરાતા દયો અમલા, શિષ્ય રૂપેતા આ જગમો કશ્યપ આંગીર સાદય. આટલા લોકો આવ્યા, ખબર પડી કોણ કોણ આવ્યા? એમાંનું ગુજરાતી કહું છું. પર્વત, પર્વત મુનિ જે નારદજીના મિત્ર છે, અને પ્રીચિંગમાં મોટા ભાગે નારદજીની સાથે હોય. પર્વત મુનિ આવ્યા અને નારદજી કે જે સ્વયં બ્રહ્મ મધ્વ ગૌડીય સંપ્રદાયના જે આચાર્ય છે મૂળ બ્રહ્માજી, એ બ્રહ્માજી પછી આ પરંપરાનું સુકાન જેના હાથમાં છે એ નારદ, જે આ જગતના મહાન મહાન લોકોના ગુરુ છે, ધ્રુવ, પ્રહલાદ, યુધિષ્ઠિર આ બધાના ગુરુ છે આ નારદ, એ નારદ એને આવ્યા. ધૌમ્ય મુનિ જે પાંડવોના પુરોહિત છે, આ બધાની કથા લાંબી છે પણ આપણે 3 દિની છે એટલે આનો ખાલી હું સંક્ષિપ્ત પરિચય તમને આપું. 7 દિની કહેવાની હોય તો આની જ કથાને લાંબી કરી દો, 7 દિનનું ભાગવત થઈ જાય. એ તો એવું છે ને, ટૂંકું લાંબો કરો એટલે એટલા દિવસ અનુસાર આપણે ચાલવાનું છે. તો ધૌમ્ય મુનિ જે પાંડવોના પુરોહિત છે અને ભગવાન બાદરાયણ સાક્ષાત વેદવ્યાસ જેનાથી આ કુરુવંશ આગળ વધ્યો, કારણ કે ચિત્રાંગદ અને વિચિત્ર વીર્યના મૃત્યુ પછી સત્યવતીની આજ્ઞાથી પોતાની ભાવીઓથી સંતાન ઉત્પન્ન કર્યા, જે થયા ધૃતરાષ્ટ્ર અને પાંડુ અને વિદુર, અને જેનાથી આ પાંડવ અને કૌરવનો વંશ આગળ વધ્યો, જેણે અનેક શાસ્ત્રોનું સંકલન કર્યું, ભગવાનના શક્ત્યાવેશ અવતાર વેદવ્યાસજી સ્વયંને ઉપસ્થિત થયા. બૃહદશ્વ આ તે એક મહાન ઋષિ છે ભરદ્વાજ. આ ભરદ્વાજ ઋષિ જેનું વીર્ય સ્ખલન થવાના કારણે દ્રોણનો જન્મ થયો, દ્રોણના પિતા છે ભરદ્વાજજી, અને એનો આશ્રમ આજે તે છે અલ્હાબાદની અંદર. અલ્હાબાદ તમે જાઓ તો જ્યાં આનંદ ભવન છે, નહેરુનું જે ઘર છે આનંદ ભવન, એની એક્ઝેક્ટ સામે ભરદ્વાજજીનો આશ્રમ છે. સશિષ્યો રેણુકા સુત, કેટલું બુદ્ધિથી સુતજી આ શ્લોક બોલ્યા છે. સશિષ્યો, સશિષ્ય શબ્દ લગાડ્યો રેણુકા સુતની આગળ, અને રેણુકા સુત કોણ છે? પરશુરામજી, ભીષ્મના ગુરુ છે. વિચાર કરો, ગુરુ શિષ્યનું પ્રવચન સાંભળવા આવ્યા છે, કેવો અદભુત માહોલ છે. ગુરુ શિષ્યનું પ્રવચન શ્રવણ કરવા માટે ઉપસ્થિત થયા, અને કયા ગુરુ છે? જેની હારે ભીષ્મ યુદ્ધ કર્યું છે. કારણ કે અંબિકાએ જઈને જયારે કમ્પ્લેન કરી, અંબિકાએ જ કરી છે, ત્રણ માંથી એક હતી અંબા, ઓકે, જે હોય કાશી નરેશ ની કન્યા અંબા, ઓકે, ફાઈનલ છે. તો એ અંબાએ જઈને પરશુરામને કીધું કે બોલો તમારો ચેલો જે છે ભીષ્મ, એને મારો હાથ પકડ્યો છે ભરસભામાં, અને હું લગ્ન કરવા ના પાડે. ગુરુએ કઈ વિચાર કર્યો ને કીધું ના છે નો પાડે, મારો ચેલો હાલ આવ્યો. ભીષ્મને કીધું એ ભીષ્મ લગ્ન કર્યા ની અરે. ભીષ્મ કે અખંડ બ્રહ્મચર્ય વ્રતની પ્રતિજ્ઞા લીધી છે એટલે વિવાહ તો નહીં કરું. અરે ગુરુનો આદેશ છે, તો ગુરુનો આદેશ છે તો શું થઈ ગયું? વિવાહ નહીં કરો, મારી પ્રતિજ્ઞા નહીં તૂટે. પરશુરામજી કે તારી પ્રતિજ્ઞા મહત્વની નથી, તારા ગુરુનો આદેશ મહત્વપૂર્ણ છે. જો એક શિક્ષાય છે કે ગુરુ જ્યારે શિષ્યને આદેશ આપે તો ઘણીવાર ગુરુના આદેશને નહીં સમજવાના કારણે, અથવા જરૂરી નથી ગુરુના બધા આદેશ સહી જ હોય. પરશુરામ ભગવાનનો શક્ત્યાવેશ અવતાર, ભીષ્મના ગુરુ છે, છતાં ભીષ્મએ ના પાડી, લગ્ન નહીં કરું. અને આપણને કીધું હોય તો પવણેલો હોય તો આ પાડે કરે, ફરક છે. ઇતિહાસ એની કથાઓ ગાય છે જે જીતેન્દ્રિય છે, જેને ઇન્દ્રિયો ઉપર સંયમ છે. એવું નહોતું અંબા સુંદર નહોતી, અદભુત સુંદર કન્યા હતી, પણ ભીષ્મનો પોતાની ઇન્દ્રિયો ઉપર સંયમ એટલો હતો, એના ગુરુને ના પાડી કે તમારો આ જે આદેશ છે સ્વીકારવા યોગ્ય નથી, એટલે આ સ્વીકાર નહીં થાય. પરશુરામજીએ કીધું કે મારો શિષ્ય થઈને મને ના પાડે, યુદ્ધ કરવા તૈયાર થઈ જા. ભીષ્મ કે કાંઈ વાંધો નહીં ગુરુજી, વહી આવો મેદાનમાં, ગુરુ સાથે યુદ્ધ. અને યુદ્ધ એવું ધુઆધાર યુદ્ધ હતું, અને રિઝલ્ટ શું આવ્યું? ટાઈ. કોઈ જીત્યું નહીં, કોઈ હાર્યું નહીં, પછી નારદજી આવ્યા ને કીધું, શું આ તમે ધંધો આદર્યો છે બે? યુદ્ધ રોકાયું. હવે વિચાર કરો કે જે શિષ્યએ પોતાના ગુરુ સામે શસ્ત્ર ઉઠાવ્યું છે એ પરશુરામ. ભીષ્મની કથા, ભીષ્મના મુખે પ્રવચન સાંભળવા માટે ત્યાં ઉપસ્થિત થયા. સશિષ્યાત શબ્દ જે છે એ ખાલી પરશુરામ માટે નથી, અહીંયા જેટલા ઋષિઓના નામ છે એ બધાની હારે આ સશિષ્યાત શબ્દ લાગે છે. જેટલા ઋષિઓ ને આવ્યા બધા પોતાના શિષ્યોને સાથે લઈને આવ્યા. આજના ગુરુઓ જેવા નહોતા, હું સાંભળતો આવું પછી તમને કહીશ આવીને પ્રવચન. આજે લોકો એવું કરે, પોતાના શિષ્યોને કથા સાંભળવાની વાત જવા દો, ગુહ્ય વાતોથી મતલબ એ દબાવી રાખે. હું કામ, કારણ કે ચેલાને જો ખબર પડી જાય પછી ગુરુની કોઈ વેલ્યુ રહે નહીં. શિક્ષા છે શ્રીમદ ભાગવતની સશિષ્યાતનો અર્થ કે જ્યારે જ્યારે કોઈ ઉચ્ચ કક્ષાનું શ્રવણ હોય ત્યારે શિષ્યોને સાથે લઈને એ શ્રવણ કરવું એ ગુરુની જવાબદારી છે. કારણ કે ભીષ્મ જે ધર્મનું જ્ઞાન આપી શકે એ અહીંયા જેટલા ઉપસ્થિત ઋષિઓ છે એ બધાને વિશ્વાસ હતો કે અમે અમારા શિષ્યોને આપી શકતા નથી, અને કદાચ ન આપી શકે એવું નહોતું. નારદ તે છે ધર્મને જાણવા વાળા એક મહાજન, પણ છતાં એને વિશ્વાસ છે કે કાંઈક ભીષ્મ એવું કહેશે જેનાથી કૃષ્ણ પ્રેમમાં વૃદ્ધિ થશે અને અમારો પ્રેમ વધે, અમારા શિષ્યોનો પ્રેમ વધે. સશિષ્યાત બધાને સાથે લઈ અને ઋષિઓ આવ્યા. પરશુરામજી બધી દુશ્મની ભૂલી ગયા, બધું વેર ભૂલી ગયા કે ભીષ્મ યુદ્ધ કર્યું હતું. અને આ જ એક વસ્તુ છે કે કોઈ ભક્તને કોઈ અન્ય ભક્ત સાથે કોઈ પણ તકલીફ હોય, કોઈ પણ પ્રોબ્લેમ હોય, જ્યાં કૃષ્ણ કથાની અને ભક્તિની વાત આવે છે એને છોડી અને એક પ્લેટફોર્મ ઉપર આવવું આ એનું કર્તવ્ય રહે છે. આ શિક્ષા છે આ શ્લોકની. પણ જ્યાં સુધી વ્યક્તિ વેરને ભૂલાવી ન શકે, એ વાતને એના મગજમાંથી કાઢી ન શકે, ત્યાં સુધી એને કૃષ્ણ પ્રેમની ગંધાઈ તે મળતી નથી. અને આ સત્ય છે. ગીતામાં ભગવાન કહે છે કે આસુરી વૃત્તિ જે છે એમાં કોઈ દિવસ ભક્તિ જાગૃત ન થાય. આસુરી વૃત્તિના 15 લક્ષણો ભગવાને ગીતામાં બતાવ્યા છે, અને એ 15 લક્ષણમાં આ વસ્તુ આવે છે. ઈર્ષા, દંભ, અહંકાર આ જ્યાં સુધી છે ત્યાં સુધી ભક્તિ જાગૃત નહીં થાય. આ સિદ્ધાંત છે. તો કોઈ વ્યક્તિ માનો દંભ કરતો હોય અને ગમે એટલો મોટો ભક્ત હોય છતાં એનામાં ભક્તિ નથી, આ સિદ્ધાંત છે. ગીતામાં ભગવાન બોલે દંભો દર્પમાન, 15 લક્ષણો ગણાવ્યા છે. પણ આ ગુરુઓ બહુ ઉચ્ચ કક્ષાના સત્વગુણી અને બહુ મહાન ઋષિઓ હતા. પરશુરામજી બધો વિવાદ ભૂલી અને એ સભામાં ઉપસ્થિત થયા. વશિષ્ઠ, હવે આ વશિષ્ઠ તો કેવડા હશે આનું તો કોઈ માપ કાઢી શકાય એમ નથી. કારણ કે સૂર્યવંશ જ્યારથી પ્રારંભ થયો એ સૂર્યવંશના પહેલા પુરોહિત વશિષ્ઠજી, અને એ સૂર્યવંશની 61 પેઢી ગઈ અને 62મી પેઢી જ્યારે લવકુશ રાજા બન્યા ત્યારે તે પુરોહિત વશિષ્ઠ હતા. વિચાર કરો, સૂર્યવંશના 61 રાજાઓ વયા ગયા અને બ્રાહ્મણ એના ઈ પુરોહિત એના ઈ, કેવડી ઉંમર હશે એ વશિષ્ઠની. ઈ તે કૃષ્ણ કથા શ્રવણ કરવા માટે ભગવાનનું દર્શન કરવા ત્યાં ઉપસ્થિત થયા. ઇન્દ્ર પ્રમદ એક ઋષિ છે, ત્રિત. આ ત્રિત જે છે ને ત્રણ ભાઈ છે. ગૌતમ ઋષિ જે છે અહલ્યાના પતિ, એ ગૌતમ ઋષિના ત્રણ પુત્ર છે, એકતીત, દ્વિતીત અને ત્રિત. ત્રિત ગૌતમના પુત્ર છે. ગ્રીત સમદ અને અસિત. આ અસિતનું નામ ભગવદ્ ગીતામાં આવ્યું છે, જે શ્લોક અર્જુન બોલ્યા છે, દેવર્ષિ નારદો અસિત દેવલો વ્યાસ. અસિત મુનિ કક્ષીવાન ગૌતમ અત્રી અનસુયાના જે પતિ છે, કૌશિક મુનિ અથ સુદર્શન, સુદર્શન ભગવાનનું જે અસ્ત્ર છે ઈ તે કથા સાંભળવા પ્રકટ થયું ત્યાં. સુદર્શન ચક્ર, અમુક આચાર્યોનું એવું કહેવું છે કે સુદર્શન એક ઋષિનું નામ છે. અન્ય ચ મુનયો બ્રહ્મન, હે બ્રહ્મન, આ તો અમુક અમુક મુખ્ય નામ બતાવ્યા, અનેક ઋષિ મુનિઓ આવ્યા છે અને એના નામ કદાચ જો ગણવા જાય તો ભાગવતમાં હમાય, અને કદાચ લખવામાં આવે ભાગવતમાં તો આપણે પછી ખરીદી નો એક લાખ બે લાખ ઋષિઓના નામ લખ્યા હોય, ભાઈ એવડી મોટી ચોપડી આપણે લઈ એકવી? તમને કે 50,000 રૂપિયાનું ભાગવત થાય કોને લેવું છે? નહીં લે. એટલે સુજી સમજીને કહી દીધું, અન્ય ચ મુનયો બ્રહ્મન, અન્ય ઘણા ઋષિ મુનિઓ આવ્યા અને એ અન્યમાં કયા કયા હતા, બે ચારના નામ આપે છે. બ્રહ્મરાતા દયો અમલા, બ્રહ્મરાત, આ બ્રહ્મરાત કોણ છે ખબર? ભાગવતના આદિ વક્તા સુખદેવજી, એનું નામ છે બ્રહ્મરાત. અને પરીક્ષિત નું નામ છે વિષ્ણુરાત. સ્વયં સુખદેવજી એ સ્થાનમાં ઉપસ્થિત થયા છે. શિષ્ય રૂપે તા આ જગમાં શિષ્યોની સાથે આવ્યા કશ્યપ આંગીરસાદય, કશ્યપ મુનિ આવ્યા દક્ષ પ્રજાપતિની 13 કન્યાઓના વિવાહ જેની સાથે થયા, માતા અદિતિ દીતિ વિનતા કદ્રુ એના જે પતિ છે કશ્યપજી એ આવ્યા, અને આંગીરસ આદય, અંગીરાના પુત્ર એનું નામ છે આંગીરસ. આદય આદિનો અર્થ છે વગેરે વગેરે, આપણી ગુજરાતી ભાષા. અન્ય હજારો લાખો મુનિઓ આવ્યા અને આ બધા પરમ વૈષ્ણવ પોતપોતાના શિષ્યો સાથે ઉપસ્થિત થયા. અને ભીષ્મદેવે કે છે, તાન સમેતાન મહાભાગાન ઉપલભ્ય વસુત્તમ પૂજયામાસ ધર્મજ્ઞો દેશકાલ વિભાગવિત. ભીષ્મએ બધાનું સ્વાગત કર્યું. હવે એક પ્રશ્ન થાય, ઈ બાણ ઉપર હુતા છે, સ્વાગત કેવી રીતે કરે? શું સીધી વાત, કોઈ મહેમાન આવ્યા ભીષ્મ બાણ ઉપર હુતા છે, એને પાણી કેમ દેવું, કેવી રીતે સ્વાગત કર્યું? સુદજી કહે છે, દેશ કાલ વિભાગત, દેશ કાળ અનુસાર. સંસ્કૃતમાં એ નિયમ છે કે વ્યક્તિ સૂતા સૂતા માની લો કોઈનું સ્વાગત કરવા ચાહે છે તો એને શું કરવું જોઈએ, આંખથી કેવલ મસ્તક હલાવી અને એને કહે છે નમો નમઃ, એટલે એનું સ્વાગત થઈ ગયું. તમને કદાચ યાદ હોય તો આપણા ઘરે જ્યારે જૂના સમયે કોઈ સાધુ બ્રાહ્મણ આવતા તો આપણા પૂર્વજો એને પ્રણામ કરી શું કહેતા, નમો નમઃ અથવા નમો નારાયણા, પ્રણામ થઈ ગયા. આ દેશકાળ પાત્ર અનુસાર છે. અને આવી રીતે ભીષ્મએ હરેક ઋષિઓનું સ્વાગત કર્યું, ત્યાં માથું હલાવી આંખથી ઈશારો કરી અને મુખેથી બોલીને શબ્દ દ્વારા સ્વાગત કર્યું. એક સિદ્ધાંત છે કે જ્યારે અતિથિ કોઈ આવે ઘરે તો કમસે કમ એનું પાણીથી સ્વાગત કરવું જોઈએ, પાણી ન હોય તો વાણીથી, પણ આવકાર એવો હોવો જોઈએ જેના કારણે અતિથિ પ્રસન્ન થાય. ભીષ્મએ આ કર્યું, એને કાંઈ નહોતું, પાણી નહોતું, ઘરે નહોતું, છતાં વાણીથી સુંદર સ્વાગત કર્યું. આને કહેવાય છે દેશકાળ અનુસાર જેવી સ્થિતિ હોય એવી સ્થિતિમાં સ્વાગત કરવું જોઈએ. પૂજન કર્યું અને હવે એક એક્સ્ટ્રા સ્વાગત કરે છે ભગવાનનું.
કૃષ્ણમ ચતત પ્રભાવજ્ઞ આસીનમ જગદીશ્વરમ હૃદિસ્થમ પૂજયામાસ માયયો પાત વિગ્રહમ.
તત પ્રભાવજ્ઞ ભીષ્મ જે છે એ કૃષ્ણ તત્વના પૂર્ણ જ્ઞાતા છે. કૃષ્ણને જો કોઈ પૂર્ણ તત્વથી જાણતું હોય એ સભાની અંદર તો એ ભીષ્મ છે. એટલા માટે સૂતજીએ કીધું તત્પ્રભાવજ્ઞ, તત્વથી જાણે છે ભગવાનને. અને જો આ જગતમાં એ જ બોલવાને લાયક છે જે તત્વથી જાણતો હોય. ગુરુ બનવાને એ યોગ્ય છે જે તત્વને જાણે છે. એટલા માટે ચૈતન્ય મહાપ્રભુએ કીધું, કિબા વિપ્ર કિબા ન્યાસી શુદ્ર કહેને નહીં, જય કૃષ્ણ તત્વવેતા સહી ગુરુ હૈ. જે કૃષ્ણને તત્વથી જાણે છે આ જગતમાં એ ગુરુ બનવાને યોગ્ય છે. એ પછી ચાહે બ્રાહ્મણ હોય, કિબા વિપ્ર કિબા ન્યાસી સંન્યાસી હોય, અથવા શુદ્ર કહેને નહીં, શુદ્ર ભલે ન હોય, ગમે એવો નીચ જાતિનો વ્યક્તિ, પણ જો એ કૃષ્ણને તત્વથી જાણે છે તો એ ગુરુ કરવાને યોગ્ય છે. અને ઉદાહરણ બતાવ્યું મીરાબાઈ, ક્યાં મારવાડની મહારાણી અને ગુજરાતનો એક નાનો એવો સામાન્ય ભક્ત રોહિદાસ ચમાર, અને ચામડાનો ધંધો કરે, જેની પડછાઈ લોકો પોતાની ઉપર નથી પડવા દેતા, એ રોહિદાસ ચમારને ગુરુ બનાવ્યા મીરાબાઈએ. શું કામ? કારણ કે મીરાબાઈ મારવાડથી દ્વારકા જઈ રહ્યા હતા અને રસ્તામાં ઝેર માર્ગે નીકળી રહ્યા હતા. એને રસ્તામાં જોયું કે એક રાજા એક ચમારની પરીક્ષા લઈ રહ્યા છે. કારણ એ હતું કે રોહિદાસ ચમારે જે યાત્રા જાય કાશીએ, એમાં એક વ્યક્તિને નાળિયેર અને ચૂંદડી આપેલું અને કીધેલું કે માતા ગંગાને કહેજો કે આ રોહિદાસે મોકલ્યું છે અને જો એ હાથો હાથ સ્વીકાર કરે તો આ એને આપતા આવજો. તો અને ગંગાજીએ પ્રકટ થઈ અને નાળિયેર અને ચૂંદડી હાથો હાથ સ્વીકાર્યું. પણ ઓલો જે યાત્રાળુ હતો ને એને કીધું કે માતા તમારા પ્રમાણ સ્વરૂપ કંઈક નિશાની આપો. તો ગંગાજીએ પોતાના હાથનું જે કડું હતું એ કાઢી નાખ્યું કે આ કડું રોહિદાસને આપજે. એટલે સમજી જાય કે ગંગાજીએ એનો પૂજાપો હાથો હાથ સ્વીકાર કર્યો છે. હવે એ કડું લાવીને આ વ્યક્તિએ રોહિદાસને આપ્યું. સંજોગ એવા બન્યા કે એ કડું એની વાત રાજાની પત્નીને ખબર પડી, એ ગામનો જે રાજા હતો એને. અને રાજાની પત્નીએ કીધું કે આવું કડું મારે જોઈએ છે. તપાસ કરતા ખબર પડી કે આ કડું જે છે રોહિદાસના ઘરે છે. રાજાને આવ્યો અને એને કીધું કે ભાઈ તે આની ચોરી કરી છે, નકર તારી જેવા કંગાળ વ્યક્તિ પાસે આવું મણીથી જડેલું કડું કેવી રીતે હોય? એને કીધું કે એક કડું તારી પાસે છે એટલે હવે તું બીજું મંગાવ્યું. પણ રોહિદાસ કે આ ગંગાજી આપ્યું છે, આ બીજું બને નહીં. રાજા કે જો બીજું નહીં લાવે તો પછી તને ફાંસીની સજા થવાની છે. રોહિદાસે પ્રાર્થના કરી અને એના ઘરમાં જે કુંડ હતો એ કુંડમાં સ્વયં ગંગાજી પ્રકટ થયા અને ગંગાજીએ પ્રકટ થઈને બીજું કડું આપ્યું. આ ઘટનાનું બનવું, મીરાબાઈનું ત્યાંથી નીકળવું, અને એણે આ ઘટના જોઈ રોહિદાસને ગુરુ બનાવ્યા. તત્વ, કૃષ્ણ તત્વનો જે જ્ઞાતા વ્યક્તિ છે એ ગુરુ બને છે. ભીષ્મ તત્પ્રભાવજ્ઞ, એ કૃષ્ણ તત્વના જ્ઞાતા છે, એ જાણે છે ભગવાનને. અને એટલા માટે ભીષ્મ જાણે છે કે ભગવાન બધાના હૃદયમાં છે. હૃદયસ્થમ એણે કહે છે ભગવાનની પૂજા કરી ભીષ્મએ. હવે પ્રશ્ન થાય ને આમાંય તે, પણ અહીંયા એવું લખ્યું છે વિધિવત પૂજા કરી ભગવાનની. વિધિવત એટલે ભીષ્મ જાણતા હતા કૃષ્ણ હૃદયમાં છે અને હૃદયની અંદર જ જેવી રીતે એ ઘરે પૂજા કરતા હતા રોજ, એવી જ રીતે હૃદયમાં આરતી ઉતારી ભોગ લગાવી પંચરાત્ર વિધિ અનુસાર ભીષ્મએ કૃષ્ણની પૂજા કરી. કારણ કે ભગવાન અંદર છે અને બહાર છે, બંને જગ્યાએ ભગવાન છે. એટલા માટે પૂજા હૃદયની અંદર કરી, જે ભગવાનને સ્વીકાર બહાર કરી. ભાવ જો સહી છે તો ભક્તિ તો ગમે ત્યાં થઈ શકે, પણ જેને કરવી જ નથી એની પાસે તો બાનાનું લિસ્ટ છે. એમ અમાર ઘરવાળા નથી કરવા દેતા, અમાર ટાઈમ નથી હોય ને, કળિયુગમાં બાનાની કોઈ તાણ નથી, અમારે આ પ્રોબ્લેમ છે, અમારે ઓલો પ્રોબ્લેમ છે, અમારે છોકરા નાના છે, છોકરા નાના છે, છોકરા હુઈ જાય તે છોકરા નાના છોકરા હંમેશા હુતા જ રહે વધારે, અને હુઈ જાય ત્યારે આપણી માં ટાઈમ જ ટાઈમ છે. વિચાર કરો, જેના શરીર બાણથી વિંધાઈ ગયા છે એ વ્યક્તિ તે બાણસૈયા ઉપર સૂતો સૂતો ભગવાનની સેવા કરે, અને આપણું શરીર હાવ હાજુ હારું છે તોય આપણે હજી વિચારવી છીએ કે હું સેવા કેવી રીતે કરું, કરવી નથી. એટલે થોડાક બાના આપણી સામે ઉપસ્થિત થાય છે અને આ વાસ્તવિકતા છે. કળિયુગમાં ભક્તિ સફળ નથી થતી એનું કારણ આ છે. એક તો તત્વ નથી જાણતા કે ભક્તિ છે શું, અને બીજું એને કરવી કેવી રીતે એ ખબર નથી. આ એટલે નથી ખબર કારણ કે ભક્તિ યોગમાં આપણે આપણી બુદ્ધિ બહુ દોડાવી છે. પ્રભુપાદજી જેવા આચાર્યોએ સ્પષ્ટ લખ્યું છે કે જ્યાં સુધી કોઈ ભક્તના અનુગત્યમાં રહેવામાં ન આવે, કોઈ વૈષ્ણવના આશ્રયમાં રહેવામાં ન આવે, ત્યાં સુધી કોઈ વ્યક્તિની ભક્તિ સફળ થતી નથી. અને ગુજરાતમાં બધા જ વેપારી છે, ભક્તિમાં આવે એટલે એકાદ વર્ષ એને સારું લાગે, પ્રભુજી તમે એમ કહો, બીજા વર્ષથી પ્રભુજી હું કહું એમ તમે કરો. આ ગુજરાત. અને આજે આપણો વહીવટ કરવાનો જે સ્વભાવ છે આપણો ને, એટલે આપણે ભક્તિ નથી કરી શકતા. કોઈના આશ્રયમાં રહેવું એ તો આપણને એવું લાગે છે કે જેને જેલમાં આપણને કોઈ બંધ કરીને ચક્કી પીસાવતા હોય આવું લાગે છે. ભજન એટલે નથી થતું, કેમ? કારણ કે એ ભક્તિના તત્વને નથી સમજતા. અને જે આ તત્વને સમજે છે એને કોઈ વાંધો નથી. જુઓ પ્રભુપાદજી અમેરિકાની અંદર એ આ કૃષ્ણ ભક્તિનું બીજ આરોપિત કર્યું. એને દુનિયાનો સૌથી વ્યસ્ત દેશ ન્યાય તે કૃષ્ણ ભક્તિ સ્થાપિત કરી, કેમ? કારણ કે એ કૃષ્ણ તત્વના જ્ઞાતા છે. પિતામહ ભીષ્મએ આ રીતે ભગવાનની પૂજા કરી અને એક સુંદર શબ્દ આ શ્લોકમાં છે, માયયો પાત વિગ્રહમ. માયાથી પ્રકટિત થયેલો ભગવાનનો વિગ્રહ ભગવાન ભીષ્મ પિતામહની સામે લઈને આવ્યા. તો માયાથી પ્રગટ થયેલો વિગ્રહ એનો શું અર્થ છે? આચાર્યો કહે છે કે માયાના બે અર્થ છે. માયાનો એક અર્થ છે દંભ. દંભ એટલે દેખાવ, જે નથી ઈ છે એવું બતાવે ઈ એક માયા છે. અને માયાનો એક બીજો અર્થ છે કૃપા. જે શબ્દકોશ છે એમાં બંને શબ્દો છે, એક અર્થ છે દંભ અને બીજો અર્થ છે કૃપા. તો અહીંયા જે માયયો પાત્ર વિગ્રહમ છે એનું કહેવાનું તાત્પર્ય છે કે ભગવાન કૃપા કરી અને પોતાના વિગ્રહને અહીંયા લાવ્યા છે, પોતાના શરીરને કુરુક્ષેત્રમાં લાવ્યા છે. કારણ કે ભગવાનનું શરીર જે છે એ ભગવાનનો શ્રી વિગ્રહ છે. યુધિષ્ઠિરના અજ્ઞાનને દૂર કરવાના બાને ભગવાન કુરુક્ષેત્ર સુધી આવ્યા છે. હકીકત તો એ છે કે યુધિષ્ઠિરનું અજ્ઞાન ભગવાન ગમે ત્યારે નષ્ટ કરી શકે, પણ આ એક કૃપા છે. ભીષ્મ ઉપર એક સ્પેશિયલ કૃપા કરવા માટે ભગવાને આ આખી યોજના બનાવી. કુંતી પાસે પ્રાર્થના કરાવી, હસ્તિનાપુરમાં રોકાણા, યુધિષ્ઠિરના મનમાં શોક ઉત્પન્ન કરાવ્યો અને યુધિષ્ઠિરના શોકના બાને ભગવાન કુરુક્ષેત્ર સુધી આવ્યા, કારણ માત્ર એક, ભીષ્મ ઉપર કૃપા કરવા માટે. તમે વિચાર કરો, એક ભક્ત ઉપર કૃપા કરવા ભગવાને કેટલી મોટી યોજના કરી. માયાથી ઉત્પન્ન વિગ્રહનો અર્થ છે કૃપા. અહીંયા જડ માયાનો સંકેત નથી. અને આ રીતે ભગવાન ભીષ્મ ઉપર કૃપા કરવાને આવ્યા. વિચાર કરો એ ભક્તનું ચરિત્ર કેટલું ઉજ્જવળ છે, જેને દર્શન આપવા સ્વયં ભગવાન આવે છે. એટલા માટે ભક્તિ સિદ્ધાંત મહારાજ કહેતા કે આ જગતમાં ભગવાનને જોવાનો પ્રયાસ ન કરો, કાર્ય એવું કરો ભગવાન તમને જોવા તમારી પાછળ પાછળ આવે. ભીષ્મએ કર્યું, ભીષ્મને જોવા ભગવાન સ્વયં આવ્યા છે. બોલો, બાણસૈયા ઉપર સૂતા છે, ઉઠીએ કેમ નથી? તો ભગવાન સામેથી પ્રગટ થયા. ભગવાનને જ્યારે આવેલા જોયા, ભગવાનના સ્વરૂપનું સુંદર દર્શન કરી અને ભીષ્મએ પોતાની દ્રષ્ટિ પાંડવો ઉપર કરી, પાંડવ પુત્રાન ઉપાસિનાન, ઉપાસિનાન જે બાજુમાં જ બેઠા હતા પાંડવો, એ પાંડવો બાજુ જોયું, એમના મસ્તક નીચે હતા અને યુધિષ્ઠિર મહારાજ શોકમાં હતા, સ્પષ્ટ એના મુખ ઉપર દેખાઈ રહ્યું હતું. યુધિષ્ઠિર મહારાજના શોક ભીષ્મ સમજી ગયા કે મહાભારતના યુદ્ધમાં થયેલો વધ અને મારી આ સ્થિતિ બાણસૈયા ઉપર, એટલા માટે આ યુધિષ્ઠિરને શોક થઈ રહ્યો છે. ભીષ્મને સમજતા વાર ન લાગી કે પાંડવો વિનમ્ર છે, એના હૃદયમાં મારા પ્રતિ પ્રેમ છે. અને ભીષ્મ નહીં તે પાંડવોનો એ પ્રેમ જોઈ ભીષ્મની આંખમાં તે આંસુ આવી ગયા. અને અશ્રુના કારણે જોઈ નો એ કે પછી કોણ કોણ ઊભું છે એ, કેમ? કારણ કે માનો આંસુ આવે આંખમાં એટલે સ્વાભાવિક છે, સામે દેખાતું ધૂંધળું થઈ જાય. અને હાથ તો બંધાયેલા હતા, આંસુ લૂછી એ કેમ નહોતા. એટલે ભીષ્મએ એ જ સ્થિતિમાં બોલવાનો પ્રારંભ કર્યો અને બોલતા કહે છે,
અહો કષ્ટમ અહો ન્યાયમ યદ્યુયમ ધર્મનંદના જીવિતુમ નાર્હથ ક્લિષ્ટમ વિપ્રધર્માચ્યુતાશ્રયા.
એ ધર્મપુત્રો, ધર્મનંદના બહુવચનમાં બધાને કહે છે, બધાને અર્થાત પાંડવોને, તમે ધર્મના પુત્ર છો, ધર્મના પક્ષ, ધર્મ તમારા પક્ષમાં છે, છતાં તમને બહુ કષ્ટ થયું છે. અહો કષ્ટમ અહો અન્યાયમ. અહો શબ્દ જે છે ને એ આશ્ચર્યવાચક છે. ભીષ્મ આશ્ચર્ય પ્રગટ કરે છે, કેટલી આશ્ચર્યની વાત છે કે ધર્મના પુત્ર હોવા છતાં દુઃખ તમારા ભાગ્યમાં છે, તમારી સાથે અન્યાય થયો. યુદ્ધની પહેલાય દુઃખ હતું અને યુદ્ધ પૂરું થયું તોય તમે દુઃખી છો, સુખ તમારા ભાગ્યમાં છે નહીં. અને સૌથી મોટું આશ્ચર્ય છે કે આટલા કષ્ટ હોવા છતાં તમે પાછા જીવતા છો. લાક્ષાગ્રહમાં બાળવાનો પ્રયાસ, ભીમને મારવાનો પ્રયાસ, તમને પાંચેય ભાઈઓને મારવાનો અનેક વાર પ્રયાસ થયો, અને આટલા કષ્ટો આટલા અન્યાય છતાં તમે જીવિત છો, તેનું કારણ આપતા ભીષ્મ કહે છે, કારણ એક જ છે, બ્રાહ્મણો ધર્મ અને કૃષ્ણ આ ત્રણેય તમારા પક્ષમાં છે. ભીષ્મ કહે છે, ભલે તમને દુઃખ છે, અન્યાય થયો, પણ તમારી આજે આ સ્થિતિ છે એનું કારણ બ્રાહ્મણોની કૃપા, ધર્મનો આશ્રય અને ભગવાન તમારા પક્ષમાં છે. એટલા માટે યુધિષ્ઠિર તું ચિંતા ન કર, જે દુઃખ તમારા જીવનમાં આવ્યું છે એ દુઃખ વાસ્તવમાં દુઃખ નથી, એ દુઃખને તું સમજવાનો પ્રયાસ કર. ભીષ્મ સમજાવે છે, સંસ્થિતે અતિરથે પાંડો પૃથા બાલ પ્રજાવધુ યુષ્મત કૃતે બહુત ક્લેશાન પ્રાપ્તા તોકવતી મુહુ. એ યુધિષ્ઠિર મહારાજ રાજન સંબોધન, રાજા કે સંબોધન આપે છે, કારણ હવે હસ્તિનાપુરના રાજા યુધિષ્ઠિર મહારાજ છે. ભીષ્મ પુત્ર નથી કહેતા, હે રાજન, જ્યાં સુધી મારી પુત્રવધુનો સવાલ છે, પુત્રવધુ યાને કુંતી, એણે નાની વયથી જ બહુ દુઃખ જોયું છે. તમે બધા પાંચેય નાના નાના હતા અને અતિરથી મહારાજ પાંડુનું મૃત્યુ થયું, યુવાન વયે તમારી માતાને વિધવા થવું પડ્યું. યુવાન વયની અંદર કોઈ સ્ત્રી વિધવા થાય આનું દુઃખ કેવું હોય એ તો કેવલ સ્ત્રી જ જાણે છે. યુવાન વયની અંદર વિધવા થવું પડ્યું, બાળકો નાના હતા, ભલે આ બંને વસ્તુ થઈ, આ બંને વસ્તુ કોઈના જીવનમાં બને, યુવાનીમાં પતિ મરી જાય, બાળકો નાના હોય, પણ એનો સહારો હોય એનું ઘર એનું પરિવાર. ભીષ્મ કહે છે, મહારાજ કુંતીને ઈ આશ્રય નહોતો. કેમ? કારણ કે જે રાજ પરિવારના આશ્રયે કુંતી રહેતી હતી ઈ જ રાજ પરિવાર એની હત્યાના ષડયંત્ર કરતું હતું. કેટલી વાર પ્રયાસો થયા તમને પાંચેય ભાઈઓને તમારી માતા સહિત મારી નાખવા માટે. આ રાજ પરિવારે જ બહુ ષડયંત્રો કર્યા છે, મારવાની બહુ યોજનાઓ બનાવી. અને એ સમયે યુધિષ્ઠિર, તારી માતા જે છે કુંતી, એને કોઈ સહારો નહોતો, એનો કોઈ આશ્રય નહોતો. અને આ દશામાં એને કેટલું દુઃખ ઉઠાવ્યું છે. અને હવે જ્યારે તમે મોટા થયા તોય તમારી માતાને કોઈ સુખ નથી, કારણ કે મોટા થયા તો દ્રૌપદી એનું વસ્ત્રહરણ કરવાનો પ્રયાસ હે ને. અને તમને પાંચેય ભાઈઓને 13 વર્ષનો વનવાસ, 12 વર્ષ વનવાસ, 1 વર્ષ અજ્ઞાતવાસ, અને તમારી માતાએ તે વનવાસમાં ભાગ લીધો છે. લાક્ષાગ્રહથી જ્યારે નીકળ્યા ત્યારે કેટલું ભટક્યા તમે. તો તમારી માતાને એવું હતું પુત્રો જ્યારે મોટા થશે ત્યારે સુખ મળશે, પણ તમે મોટા થયા પછી તે તમારી માતાના જીવનમાં કોઈ સુખ આવ્યું નથી. તો યુધિષ્ઠિર, શું લાગે છે તને આ દુઃખ તમારા જીવનમાં કેમ આવે છે? જો પિતામાં એક બહુ સુંદર સિદ્ધાંત બાજુ લઈ જઈ રહ્યા છે, આ દુઃખ આવવાનું કારણ શું છે? પહેલા તો સ્પષ્ટ કીધું કે યુધિષ્ઠિર આમાં તું કારણ નથી. ભીષ્મ સમજાવે છે કારણ તું નથી. કેમ? યુધિષ્ઠિર મહારાજ માની લો પૂછે કે તો કારણ છે કોણ? ત્યારે ભીષ્મ કહે છે,
સર્વકાલ કૃતમ મન્ય ભવતાં ચ યદ પ્રિયમ સપાલો યદ્વશે લોકો વાયોરિવ ઘનાવલી.
દુઃખનું કારણ કોણ છે? ભીષ્મ કહે છે કાળ. સર્વકાલ કૃતમ મન્ય, આ દુઃખ તારા કારણે નથી, આ દુઃખ કાળના કારણે આવે છે. આ બધું કાળ એરેન્જમેન્ટ કરે છે. કેવી રીતે? તો કહે છે વાયો રિવ ઘનાવલી. જેવી રીતે આકાશની અંદર કેટલો સમય રહેવું, ક્યાં રહેવું, એ વાદળ નક્કી નથી કરતું. વાદળ આકાશમાં કેટલો સમય રહેશે એ કોણ નક્કી કરે છે? વાયુ. પવન વાદળને જે દિશામાં લઈ જાય વાદળ એ દિશામાં જાય છે. એવી રીતે જેમ વાદળ વાયુને આધીન છે, એમ જીવ જે કાંઈ સુખ કે દુઃખનો ભોગ કરે છે એનું કારણ માત્ર કાળ છે. એટલા માટે દુઃખ આવે છે જીવનમાં. અને તમારું જે કાંઈ અપ્રિય થયું છે, જે કાંઈ દુઃખ આવ્યું છે, એ બધું કાળના કારણે છે. અને વાસ્તવિકતા ભીષ્મ પિતામહ અહીંયા પ્રસ્તુત કરે છે કે પાંડવોના જીવનની વિપત્તિ કર્મના કારણે નથી, ભગવાનની ઈચ્છાના કારણે છે. કોઈ વ્યક્તિના જીવનમાં દુઃખ બે રીતે આવે. એક દુઃખ હોય છે કર્મના કારણે, અને બીજું દુઃખ હોય છે ભગવાનની ઈચ્છાના કારણે. આપણા બધાના જીવનમાં જે દુઃખ છે એ દુઃખ કર્મના કારણે, આપણે આપણું કર્મ ભોગવી રહ્યા છીએ. પણ પાંડવો જેવા જે શુદ્ધ ભક્તો છે ભગવાનના, અને એના જીવનમાં જ્યારે દુઃખ આવે તો ભક્તોના જીવનમાં આવેલું દુઃખ ભગવાનની ઈચ્છાના કારણે હોય છે. આ સિદ્ધાંત સમજવા જેવો છે. કારણ કે ઘણીવાર લોકો એવું કહેતા હોય છે કે ભક્તિ કરવાથી શું લાભ મળશે? કેમ? પાંડવોએ આટલી ભક્તિ કરી ભગવાનની, એને જીવનમાં સુખ ક્યાં મળ્યું? નરસિંહ મહેતાએ આટલી ભક્તિ કરી, એને જીવનમાં સુખ ક્યાં મળ્યું? મીરાબાઈએ આટલી ભક્તિ કરી, એને જીવનમાં સુખ ક્યાં મળ્યું? લોકો પ્રશ્ન ઉઠાવે. ભીષ્મ પિતામહ એનો ઉત્તર આપતા કહે છે કે ભક્તના જીવનમાં આવેલું દુઃખ ભગવાનની ઈચ્છાના કારણે હોય છે. શું કામ? કારણ કે એમાં જ એ ભક્તનું હિત હોય છે. અને હે યુધિષ્ઠિર, તમારા જીવનમાં દુઃખ કર્મના કારણે હોય જ નહીં. શું કામ? કારણ કે તમારાથી ઉજ્જવળ કર્મ આ જગતમાં બીજા કોનું હોય? તમારી જેવું શુદ્ધ કર્મ આ જગતમાં કોનું હોય? યત્ર ધર્મ સુતો રાજા ગદા પાણી વૃખો દર કૃષ્ણો અસ્ત્રિ ગાંડિવમ ચાપમ સુહ્યત કૃષ્ણ તતો વિપત. જ્યાં ધર્મરાજ યુધિષ્ઠિર હોય, રાજા જ્યાં રાજા યુધિષ્ઠિર હોય અને બળમાં ગદાધારી ભીમ હોય. તમે જુઓ આ ભીમ એનો જન્મ થયો ને તો કુંતી પહેલા જ દિવસે ગોદમાં લઈ ખોળામાં લઈ અને જંગલમાં જઈ રહ્યા હતા, એક સિંહે ગર્જના કરી અને ભયથી એ ભીમ હાથમાંથી પડી ગયો. એક શિલા ઉપર ભીમ પડ્યા અને પડ્યા એટલે શિલાનો લોટ થઈ ગયો. શિલા સમજો મોટો પથ્થર, ભીમ એની ઉપર પડ્યો, પથ્થરનો લોટ થઈ ગયો, ભીમને કાંઈ ન થયું. વિચારો એ કેવો બળવાન વ્યક્તિ, જન્મ પહેલો દિવસ છે હજી, જન્મો અહીંયા પૃથ્વી ઉપર ફર્સ્ટ ડે, અને એમાં આ ઘટના થઈ છે ને. આવો અદ્ભુત બળવાન વ્યક્તિ જે યુધિષ્ઠિર મહારાજ તમારી હારે હોય. અને બીજું છે શસ્ત્ર, આ દુનિયામાં જેટલા શસ્ત્રો છે એમાં સૌથી શ્રેષ્ઠ છે ગાંડીવ, અને ગાંડીવ તમારા પક્ષે છે. અને ચોથું, એ ગાંડીવને ચલાવવા વાળો અર્જુન દુનિયાનો શ્રેષ્ઠ ધનુર્ધારી તમારી સાથે હોય. અને અર્જુનનું એક નામ સવ્યસાચી છે, એને એનો અર્થ શું થાય, માનો આપણે જે કામ એક હાથે ફાવતું હોય ને એ આપણે બીજા હાથે ન કરીએ. જે લોકો રાઈટી હોય, રાઈટ હેન્ડથી લખતા હોય, એ લેફ્ટ હેન્ડે ન લખીએ, કે પછી લેફ્ટી હોય રાઈટી ન ફાવે. અર્જુન જે છે ને જમણા હાથે તે તીર ચલાવી શકે અને ડાબા હાથે તે એટલી સ્પીડથી, એટલી સ્ફૂર્તા, એટલા માટે એનું નામ છે સવ્યસાચી. ગમે એ દિશામાં ગમે એ રીતે ધનુષ ચલાવી શકે. હવે આવો યોદ્ધા જેના પક્ષે હોય, યુધિષ્ઠિર આ તારું કર્મ ઉજ્જવળ ન હોય એમના મળ્યા છે, આ તું તારી આજુબાજુ નજર કર, તને જે પ્રાપ્ત થયું છે કર્મ તો તારું અતિ ઉજ્જવળ છે, એટલે વાંક કર્મનો નથી. અને આલા ચારેયને સાઈડમાં દાવા દે, સુહ્યત કૃષ્ણ તતો વિપત, પણ જેની હારે સ્વયં ભગવાન કૃષ્ણ હોય અને એના જીવનમાં વિપત્તિ. ભીષ્મ કે મને આ આશ્ચર્ય લાગે છે કે સ્વયં ભગવાન કૃષ્ણ જેના પક્ષમાં ઉભા છે અને એના જીવનમાં વિપત્તિ આવી છે. બોલો યુધિષ્ઠિર, તું હવે સમજ કે આ વિપત્તિ તારા કર્મના કારણે નથી, આ એ કૃષ્ણની ઈચ્છાના કારણે છે. કેમ? કારણ કે જે પુણ્યાત્માઓ હોય એને સુખ જ સુખ હોય છે, એના જીવનમાં દુઃખ નથી. યુધિષ્ઠિર તું સ્વયં ધર્મનું સ્વરૂપ છો. અને કેવા યુધિષ્ઠિરા, જે જીવનમાં કોઈ દી અસત્ય નથી બોલ્યા. તમે વિચાર કરો, જીવનમાં જે માણસ ક્યારેય ખોટું નથી બોલ્યો, આનાથી મોટો પુણ્યશાળી વ્યક્તિ આ જગતમાં ક્યાં ગોતવા જાવ. યુધિષ્ઠિર સૌથી મોટો પુણ્યશાળી તું છો, અને તું હજી વિચાર કરે છો દુઃખ તમારા જીવનમાં કેમ આવ્યું છે. એટલા માટે ગીતાના અંતિમ શ્લોકોમાં સંજય કહે છે, યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર શ્રી વિજય ભૂતિ. શું કહે છે સંજય ધૃતરાષ્ટ્રને? ધૃતરાષ્ટ્ર કાન ખોલીને સાંભળ, યત્ર યોગેશ્વર કૃષ્ણ, જે સ્થાનમાં કૃષ્ણ છે, યત્ર પાર્થ ધનુર્ધર, જ્યાં ગાંડીવધારી અર્જુન છે, શ્રી વિજય ભૂતિ, આ બધું એના પક્ષમાં રહેશે. એટલે વિજય તો પાંડવોની નિશ્ચિત છે. મોબાઈલ કરીને કહેવું હોય કહી દે દુર્યોધનને, પાછો વયો આવે. એલાન થઈ ચુક્યું ગીતામાં કોની જીત થવાની છે, પાંડવોની. કેમ? કૃષ્ણ એના પક્ષમાં છે. તોય ભીષ્મ કહે છે, કૃષ્ણ તમારા પક્ષમાં અને છતાં આપત્તિ, તોય વિપત્તિ તમારો પીછો નથી છોડતી. શું કામ? એ કાળના કારણે છે. તો એક પ્રશ્ન થાય કે શું એ કાળ એ ભગવાન ઉપર અધિકાર રાખે છે? શું એ કાળ ભગવાન કરતા મહાન છે? ના, ભીષ્મ કહે છે એવું નથી. ના રાજન, ન યસ્ય કરહિચિત રાજન પુમાન વેદ વિદિત સતમ યદ વિજિજ્ઞાસાય યુક્તા મુહ્યંતિ કવયો અપિહિ. હે રાજન, આ કૃષ્ણ જે છે ને આની યોજનાઓ કોઈ નથી જાણી શકતું. આનું જે પ્લાનિંગ છે એ પ્લાનિંગને આ જગતમાં કોઈ જાણતું નથી. એ ક્યારે શું કરવાના છે, એણે એ પ્લાન હું કામ બનાવ્યો છે, એ કૃષ્ણ સિવાય બીજા કોઈને ખબર પડતી નથી. અને એનો અર્થ એ થયો કે કૃષ્ણ જે છે એ કાળના હિતે કાળ છે. કાળ જે છે એ કૃષ્ણને આધીન છે, કૃષ્ણનું જ સ્વરૂપ છે કાળ. અને એ કાળ જે છે ને એ કૃષ્ણની ઈચ્છાથી જ કાર્ય કરે છે. ગીતામાં પોતાની વિભૂતિઓનું દર્શન કરતા ભગવાને કીધું, કાલો અસ્મિ, હું કાળ છું. એ ભગવાન જ છે, ભગવાનની ઈચ્છાથી કાળ કાર્ય કરે છે. તો માની લો યુધિષ્ઠિર મહારાજ પૂછે કે આલો એની યોજનાને કોઈ નથી જાણી એક તો આપણે સ્વીકારી લેવી, કોઈ નથી જાણતું, પણ એને જાણવાની ચેષ્ટા તો કરવી જોઈએ ને, ઈચ્છા તો કરવી જોઈએ જાણવાની. એને કે આ વિપત્તિ કૃષ્ણ દ્વારા જ આવી છે તો કૃષ્ણ આ વિપત્તિઓને શું કામ મોકલે છે? ભીષ્મએ કીધું, યુધિષ્ઠિર રહેવા દે, આને કોઈ જાણી શકતું નથી. પણ યુધિષ્ઠિર કે ટ્રાય કરવામાં વાંધો શું છે? ત્યારે પિતામાં કહે છે કે ટ્રાય ન કરાય, કારણ કે મોહ્યંતી કવયો અપિહી, જેણે જેણે ટ્રાય કરી ગાંડા થઈ ગયા છે. ભ્રમિત થઈ જાઓ ભગવાનને જાણવામાં જો ટ્રાય કરશો તો. અને આવું હું કામ કર્યું, મધુમંગલની એઠી છાસ બ્રજમાં કૃષ્ણએ પીધી, આ બ્રહ્માજી ભાળી ગયા. અને બ્રહ્માના મનમાં કમાન છટકી, બ્રહ્મા કે ભગવાન થની એઠું ખાય, આ ભગવાન હોય નહીં. જો ભીષ્મ એ જ કહે છે, ભગવાનની લીલાઓમાં જો બુદ્ધિ દોડાવશો તો બુદ્ધિ નષ્ટ થઈ જાય, સર્કિટ ઉડી જાય, કેપેસિટી જ નથી આપડી, પિતામાં ના પાડે છે. બ્રહ્માએ બુદ્ધિ દોડાવી, બ્રહ્મા ભ્રમિત, બ્રહ્માજી બ્રહ્મા પડ્યા, અને અપરાધ કર્યો ભગવાનનો. જે જીવ તમે સમજો, આ બ્રહ્માંડનો પ્રથમ જીવ બ્રહ્મા યદિ ભગવાનની લીલાને સમજવા જો સક્ષમ નથી તો આપણી જેવા સામાન્ય જીવ કૃષ્ણને સમજી શકે નહીં. એટલા માટે તો ભાઈ કરવાનું શું? જો આપણે ભગવાનને સમજતા નથી તો આ ધંધો શું કામ આદર્યો છે આપણે? કથા કીર્તન. ભીષ્મ કહે છે, કૃષ્ણ શું કરે છે એ સમજવા કરતા એ શું કહે છે એ વધારે મહત્વનું છે. અને કૃષ્ણએ શું કીધું છે? મન મના ભવ મદ ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ, મારો ભક્ત થા, મને નમસ્કાર કર, મારી પૂજા કર. ભગવાને સ્પષ્ટ કીધું, મારી કથા સાંભળો, મારા નામનું કીર્તન કરો અને પ્રસાદ ખાઈને જલસા કરો, બીજું કાંઈ કરવાની જરૂર નથી. અને બીજું કરશો તો અટવાશો. એટલે જે સીધું છે ને એ કરો, આડોવળું જવાની જરૂર જ નથી. ભગવાન પોતાના પ્રિય ભક્તો સાથે એવી સ્થિતિ ઉત્પન્ન કરે છે કે એક ભગત વિચારમાં પડી જાય. ઘણીવાર ભક્તો વિચાર કરે, સારું આટલી બધી ભક્તિ આપણે કરવી, મારા જીવનમાં આટલું દુઃખ, આ ભગવાન મારું ઘર ભૂલી ગયા છે કે શું? આ ભગવાનને મારું દુઃખ ખબર છે કે નહીં? ઘણા લોકો મંદિરે જઈને કે, પ્રભુ મારા જીવનમાં કેટલી તકલીફ છે એણે જ મોકલી છે, શું કામ એની સામે જઈને રોવો છે? એ મોકલવા વાળો ઈ જ છે. અને એની સામે આપણે જઈને કહેવી, પ્રભુ મારે આટલું દુઃખ છે, ભગવાન કે મેં જ મોકલ્યું છે ને? ભગત નહીં બ્રહ્મા નાખી દે, આ ભગવાન છે. સ્થિતિ દેવી કરે ઉત્પન્ન કે ભગત એ વિચારે કે ભજન કરવું છોડી દેવું, એવી સ્થિતિમાં લાવીને મૂકી દે. શું કામ આવું કરે છે? કારણ એક ઉદાહરણ આપતા પ્રભુપાદજી કહે છે કે જેમ કોઈ બાળકને ગુમડું થયું હોય અને એ માતા એ બાળકને લઈને દવાખાને જાય, પછી બાળકને વિશ્વાસ હોય કે મારી મમ્મી સાથે છે, મારી માં હારે છે એટલે મને કાંઈ થવા દેશે નહીં, બાળક વિશ્વાસ હારે માની હારે જાય. અને ડોક્ટર પછી ગુમડાને જેવું આમ પકડે ગુમડું ફોડવા માટે, તો એટલે બાળકને મારી મમ્મી બચાવશે, પણ મમ્મી ત્યાં હેલ્પ કરતી હોય, ડોક્ટરને પકડી રાખ્યો હોય છોકરા, પછી છોકરો વિચાર કરે કે આ મારી માં છે, કોણ છે આ? એ વિચારે આને આ કાલથી મમ્મી કહેવાનું બંધ, મને આની ઉપર વિશ્વાસ હતો ને ઈ. પણ તત્વથી વિચારો કે એ માતા શું બાળકને કષ્ટ આપવા માંગે છે? ગુમડું ફોડે ત્યારે ભલે ને દુઃખ થાય, પણ વાસ્તવમાં એ ગુમડું ફૂટી ગયા પછી હિત કોનું છે? એ બાળકનું છે. એમ ભગવાન ભક્તના જીવનમાં વિપત્તિ મોકલે, પણ એ વિપત્તિ તે ભક્તોના હિત માટે છે. પણ આ વાતને સામાન્ય વ્યક્તિ સમજી શકતા નથી. સામાન્ય વ્યક્તિ માટે ભગવાનની મોકલેલી વિપત્તિને સમજવી બહુ મુશ્કેલ છે. એટલા માટે ભીષ્મ કહે છે, રાજન કૃષ્ણ જે કહે છે એ કરો. અને કૃષ્ણ શું કહે છે એ આપણે આવતીકાલે ચર્ચા કરશું. હરે કૃષ્ણ. ખૂબ ધન્યવાદ. શિલ પ્રભુપાદ કી જય. ગૌર પ્રેમાનંદે.